પુરુષોત્તમ પરમ દયાળ કે નાથ નિરખ્યા છે, શ્રી ભક્તિ ધર્મ ના બાળ કે નાથ નિરખ્યા છે, સુખદાયે સહજાનંદ કે નાથ નિરખ્યા છે, સત્સંગી ના સુખ કંદ કે નાથ નિરખ્યા છે, અંગો અંગ માયા વિનાશ કે નાથ નિરખ્યા છે, તેણે હૈયે છે ઉલાસ કે નાથ નિરખ્યા છે, પ્રથમ પેખી ને બે પાવ કે નાથ નિરખ્યા છે, આવે અંતરે ઉછાવ કે નાથ નિરખ્યા છે, તેમાં શોભે ચિન્હ સોળ કે નાથ નિરખ્યા છે, અવલોકે સુખ અતોળ કે નાથ નિરખ્યા છે, જમણે અંગૂઠે નખમાય કે નાથ નિરખ્યા છે, શોભે ઉર્ધ્વ રેખયે કત્યાય કે નાથ નિરખ્યા છે, ઉરુ શોભે સુંદર સુવાળા કે નાથ નિરખ્યા છે, રંભા સ્તંભ સાથળ રૂપાળા કે નાથ નિરખ્યા છે, અરે દુંદ ફાંદ દ્રગે દેખી કે નાથ નિરખ્યા છે, મારી ધન્ય કમાઈ લેખી કે નાથ નિરખ્યા છે, કોમળ કટી કહીએ કેવી કે નાથ નિરખ્યા છે, જોઈ અંતર ધાર્યા જેવી કે નાથ નિરખ્યા છે, અરે ઊંડી નાભી ગોળ ગંભીર કે નાથ નિરખ્યા છે, અરે ઊંડી નાભી ગોળ ગંભીર કે નાથ નિરખ્યા છે, જોઈ જીવ ધરે છે ધીર કે નાથ નિરખ્યા છે, પેટ રૂડું ને રૂપાળું પીપળ પાન સમસું વાળું, ત્રિવળી પડે છે જો તેમાં કે પોયણ સમ શીતલ સુખ જેમાં કે નાથ નિરખ્યા છે, પોયણ સમ શીતળ સુખ જેમાં કે નાથ નિરખ્યા છે, ભુજા ભરી બેઉ બળે કે નાથ નિરખ્યા છે, જોય જન્મ મરણ ભય ટળે કે નાથ નિરખ્યા છે, કંઠ કંબુ સમ અવલ કે નાથ નિરખ્યા છે, તેના ખાડા વચ્ચે તલ કે નાથ નિરખ્યા છે, કર્ણ હરણ દુખ ના કહીએ કે નાથ નિરખ્યા છે, જોઈ મોટા સુખ ને લઈએ કે નાથ નિરખ્યા છે, અરે વામ કાને બિંદુ શ્યામ અતિ શોભે શોભા ધામ કે નાથ નિરખ્યા છે, અતિ શોભે શોભાધામ કે નાથ નિરખ્યા છે, શિખા સુંદર છે સારી કે નાથ નિરખ્યા છે, નખશિખા પર બલિહારી કે નાથ નિરખ્યા છે, એવી મૂર્તિ મિરાથ મારી કે નાથ નિરખ્યા છે, લવું અંતરે ઉતારી કે નાથ નિરખ્યા છે, એવી મૂર્તિ મિરાથ મારી કે નાથ નિરખ્યા છે, લવું અંતરે ઉતારી, લવું અંતરે ઉતારી, લવું અંતરે ઉતારી કે નાથ નિરખ્યા છે, કે નાથ નિરખ્યા છે, કે નાથ નિરખ્યા છે. આવી સુંદર મજાની ભગવાનની મૂર્તિ સુખ સુખ અને સુખની ખાણ કહેવાય. ભગવાને આવી મૂર્તિ પૃથ્વી ઉપર ધરી ન હોત તો આપણા જેવા પામર જીવોને આવા સુખનું મૂળ ક્યાંથી મળે? શાસ્ત્રમાં એક વાત કહી છે કે વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ વિપદ વિસ્મરણમ વિષ્ણુઃ સંપદ નારાયણ સ્મૃતિ. વિપદી એ વિપત્તિ નથી અને સંપત્તિ આપણે જેને કહીએ છીએ એ સંપત્તિ નથી. સંતોની ભાષા અને સંસારીની ભાષા એનો આ જ ભેદ છે. સંતોની સમજ અને સંસારીની સમજ એનો આ જ મૌલિક ભેદ છે. નગરથી થોડે દૂર એક સાધુ ઝૂંપડી બાંધીને રહેતો હતો, પણ એવી જગ્યાએ ઝૂંપડી બાંધી હતી કે જ્યાં ત્રિભેટો હતો, ત્રણ રસ્તાઓ ક્રોસ થતા હતા, એટલે લોકો ગૂંચવાઈ જતા હતા કે કઈ બાજુ જવું અને કઈ બાજુ જઈએ તો આપણે ઠેકાણે પહોંચીએ, એટલે કે ગામમાં પહોંચીએ. એટલે અવશ્યપણે પેલા સાધુને જ પૂછવું પડે, કારણ કે વર્ષોથી ત્યાં બેઠો હતો અને ત્રિભેટે બેસે એને જ સાચો સાધુ કહેવાય. જે બીજાને માર્ગ આપવા માટે, ભૂલેલાઓને પંથ બતાવવા માટે જીવે એને સાધુ કહેવાય, પણ માર્ગે ચડેના અને માર્ગ ભૂલાવે એને સાધુ ન કહેવાય. એટલે અવશ્ય કોઈ નીકળે અને પેલા સાધુને પૂછે કે મહારાજ આવે આ તો ગૂંચવાડો છે, આ રસ્તે જવું, આ રસ્તે જવું કે આ રસ્તે જવું? સાધુ કે તમારે જવું છે ક્યાં? તો કે વસ્તીનો રસ્તો બતાવો. સાધુ કહે આ રસ્તે ચાલ્યા જાઓ, તમે પહોંચી જશો વસ્તીમાં. 2 કિલોમીટર જેટલું ચાલે અને જ્યાં પહોંચે ત્યાં મનમાંથી હાય નીકળી જાય, કારણ કે એ જ્યાં પહોંચે ત્યાં વસ્તી નથી હોતી, સ્મશાન હોય છે. અને પેલા સાધુ પ્રત્યે એટલી નફરત થાય કે આવા લોકો પણ કે ઊંધે રસ્તે ચડાવવામાં જેને રસ, એટલે ક્રોધમાં ક્રોધમાં પાછો આવે, સાધુને ગગલાવે કે મહારાજ તમને ભલમંદ સાહેબથી પૂછ્યું અને વસ્તીનો રસ્તા એ પૂછ્યો અને તમે સ્મશાનમાં મોકલ્યા. સાધુ કે ભાઈ તમે પૂછ્યું ને વસ્તીનો રસ્તો કયો? વસ્તીનો રસ્તો એ જ છે. એટલે મહારાજ કઈ સમજો નહીં? તો કે દરેકનો રસ્તો એ જ છે. તમને મારી વાત ન સમજાય ને કદાચ મને તમારી વાત ન સમજાય તો હું માફી માંગુ છું, મારી વાત તમને ન સમજાય તો તમે માફી માંગો, બાકી બધાનો રસ્તો એ જ છે. શું લાગે છે? આપણે અત્યારે બેઠા છીએ અહીંયા, પણ આપણો આખરે રસ્તો તે જ તરફ જાય છે. પછી ફરી સાધુએ કહ્યું કે ભાઈ તમે વસ્તીનો રસ્તો પૂછો તો સાચી વસ્તી તો ત્યાં જ વસે છે. વસ્તીનો અર્થ એ થાય કે વેસ્યા પછી ખસવું ન પડે, એને વસ્તી કહેવાય. એટલે ત્યાં જે વસે છે એ પછી કોઈ પાછા આવતા નથી અને ત્યાંથી ખસીને ક્યાંય કોઈ જતો નથી, એટલે ઠરીઠામ થયેલા તો ત્યાં જ વસે છે. એટલે મારી દ્રષ્ટિએ વસ્તી તો ત્યાં છે, બાકી જ્યાંથી નીકળી જવું પડે એને વસ્યું કેમ કહેવાય? વસવાટ કર્યો કેને કહેવાય? કે જ્યાં પછી ઠરીઠામ થાય. ખરી વસ્તી તો એ જ છે. અને કોઈ સાધુને એમ પૂછે કે તમે સ્મશાનનો રસ્તો ક્યાં છે, તો સાધુ ગામનો રસ્તો બતાવતો. જાય તો ગામ આવીને ઉભું રહે એટલે વળી ખીજાય કે મહારાજ તમે આ શું કહ્યું, તો કે ખરેખર તો ત્યાં જ સ્મશાનનો રસ્તો છે, કારણ કે બધા ત્યાંથી જ આ તરફ આવે છે, અને જ્યાં મોત વસતું હોય તેને સ્મશાન કહેવાય. ખરેખર સ્મશાનમાં કઈ મોત હોતું નથી, મરેલા આવે છે. મરે છે તો ગામમાં લોકોને, સ્મશાનમાં કોઈ મરતું નથી. એટલે ખરેખર સ્મશાન એ છે અને સાચી વસ્તી સ્મશાન છે. એટલે સાધુઓની ભાષા છે, મર્મ છે, એનો આ બેઝિક મૌલિક ભેદ છે. એટલે સંત સાહિત્ય એમ કહે છે કે જેને આપણે વિપત્તિ કહીએ છીએ એ વિપત્તિ ખરેખર નથી, અને જેને આપણે સંપત્તિ કહીએ છીએ એ ખરેખર સંપત્તિ નથી. તો ભગવાન ભૂલાયા એ જ મોટી વિપત્તિ, અને જેટલા ભગવાન યાદ કર્યા એટલી જ ખરી સંપત્તિ, બાકી બીજી કોઈ સંપત્તિ. ક્યાં બઢિયા બાત બતાવી સાહેબ. આટલું જો જીવનમાં સમજાઈ જાય ને તો જીવ સુખ્યો થઈ જાય, પણ એ સમજવા માટે બીજા 60-70-80 વર્ષ કદાચ નાખવા પડે. તોય સમજાય તો સમજાય, નહીતર નથી સમજાતું. આપત્તિ આપત્તિ આપણે જેને કહીએ છીએ કે ના એ છે જ નહીં આપત્તિ, પણ આપણને મનાય. આપણને જે આપત્તિ આવે છે એને જ આપણે આપત્તિ માનીએ છીએ. ખાવા ન મળે, વસ્ત્ર ન મળે, તકલીફો આવે, કોઈ વ્યક્તિ નજીકનું હોય, મૃત્યુ થઈ જાય, કોઈ જાત જાતની કઈ બીજી તકલીફો થાય, ગરીબાઈ આવી જાય, નોકરી છૂટી જાય, આ મંદીનો પીરિયડમાં ફસાઈ જાય, શેરબજારના ભાવ ગગડી જાય, આ બધી વસ્તુઓ છે એ આપણે માટે આપત્તિ ગણીએ છીએ ને. અને શેરબજારના ભાવ ઉંચકાઈ જાય, છોકરા છોકરીના બરાબર સગપણ થઈ જાય, બધા ઘરે બારે થઈ જાય, પોતાને ઘેરે પણ બધી સુખ સાહેબી આવી જાય, પારણું બંધાતું ન હોય તો પારણું બંધાઈ જાય, આ બધી આપણે સંપત્તિ એટલે કે સુખ માનીએ છીએ. અને જ્યારે જ્યાં સુધી આ સંસારની જેને વિપત્તિ કહેવામાં આવે છે અને સંસારમાં જેને સંપત્તિ કહેવામાં આવે છે એને જ્યાં સુધી આપણે સંપત્તિને વિપત્તિ માનીશું ત્યાં સુધી ભગવાન છે એ સુખ સંપત્તિનું ઘર છે એ ક્યારેય બુદ્ધિમાં સંપૂર્ણપણે ઠસાવાનું નથી. બરાબર છે. આમાંથી તમે કોઈ અમેરિકા જવા માટે તમને વિઝા કોન્સ્યુલેશન આપી દીધો છે, ટિકિટ ઓકે થઈ ગઈ છે, બધાની વિદાય લઈ લીધી છે, 5 વર્ષ તમે ત્યાં રોકાવાના છો, ને ઘણા સોનેરી સ્વપ્નાઓ તમે ઘડી લીધા છે, આખો પરિવાર તમે નીકળ્યા છો જવા, અમદાવાદમાં બધાની તમે વિદાય પરિવારની લઈ લીધી છે, અને એક એક વસ્તુ ત્યાં આપણને શું ન મળે આપણા દેશની, તો મીઠા લીમડાના સૂકા પાન સુધીની વ્યવસ્થા આપણે બેગમાં સંભાળીને ભરી છે, મરચા આ તે અથાણા રાયતા કુરિયા ફરાળી ચીજ વસ્તુ જે જોઈએ તે બસ ત્યાં જઈને પછી આપણને એમ ન થવું જોઈએ કે આપણને જે ભાવતું હતું એ મળ્યું નહીં. 2-5 મહિના ચાલે એટલા સરસ મજાના નાગરવેલના પાન બંધાવીને લીધા હોય, બધું યાદ કરીને ટૂંકમાં લઈ લીધું છે, અને કોઈ બંધાણી હોય ને ત્યાં હીરાલાલ બીડી ન મળતી હોય ને અહીંથી બંધાવી લેતી હોય, એવી એક એક વસ્તુઓ બધાએ ઘરના બધાએ યાદ કરી ગઈ. છોકરા મમ્મીને યાદ અપાવે, મમ્મી એના પપ્પાને યાદ અપાવે, તમે આ લઈ લેજો, તમે આ લઈ જાઓ, અમે લઈ લેજો, હેડરોસા બામ લઈ લેજો, પેલું વિક્સ લઈ લેજો, સૂંઘવાની ભૂકણી લઈ લેજો, બધું જ યાદ કરીને લીધું. એક કઈ વસ્તુ ભૂલાવી જોઈએ, આટલી ચીવટ આખા ઘરે રાખી છે, કારણ કે 5 વર્ષ સુધી પાછું આવવાનું નથી, અને ફાવી જાય તો પછી ક્યારે આવવું નથી. આટલી તૈયારી ને આટલી ચીવટ ને આટલી બધી તકેદારી સાથે બધી વસ્તુઓ ભેળી કરી બેગો ની બેગો ભરી છે, બધાની વિદાય લઈને અહીંથી તમે નીકળી ગયા, સીધા બોમ્બે તમે બાય ટ્રેન ગયા, ઉતર્યા, એરપોર્ટ ગયા, 12 વાગે તમે ત્યાં પહોંચી ગયા, વેઇટિંગ રૂમમાં જઈને પછી તમે 1 વાગે એન્ટ્રી લઈ લીધી, અને બોર્ડિંગ કરાવવા માટે અને ટિકિટ રિઝર્વ કરવા માટે તમે કાઉન્ટરની લાઈનમાં ઉભા રહ્યા પાંચેય પરિવારના સભ્યો, ત્યારે તમને યાદ આવ્યું કે અત્યારની ટિકિટ અને પાસપોર્ટ તો અમદાવાદ જ રહી ગયા છે. આને વિપત્તિ કહેવાય. કેની કમ્પેરમાં કે પાનબીડા ભૂલાઈ જાય, મીઠા લીમડાના પાંદડા ભૂલાઈ જાય, કે બે જોડી મોજા ભૂલાઈ જાય, કે બે જોડી કપડા ભૂલાઈ જાય, એને વિપત્તિ કહેવાય. ઇવન થોડા ડોલર વાટ ખર્ચી ના ભૂલાઈ જાય, બધું મળે, માગ્યું બધું મળે, પણ પાસપોર્ટ અને ટિકિટ માગી મળે નહીં, અને કોઈ સફર પણ થાય નહીં. લીલે તોરણે પાછું આવવું પડે અને ભૂંડું મોઢું થાય. અને જે વિરોધી હોય અમદાવાદમાં ગયા, આ તને મોટે ઉપાડે ગયા ને, હીરો ઘોઘે જઈ આવ્યો. હા, અમારી જેવાના નિહાકા લીધા હોય એનું કોઈ જી હારું ન થાય, પણ નીચી મુંડિયા સાંભળવું જ પડે. એટલે જે ખરેખર ભૂલી ગયા હોત તો વાંધો નહોતો, પણ જે ભૂલવા જેવું નહોતું એ ભૂલવાની જરૂર નહોતી, એને યાદ રાખવાની જરૂર હતી. કારણ કે ટિકિટ અને પાસપોર્ટ વગર કોઈ ઉડ્ડયન થવાનું નથી, એમ ભગવાનને ભૂલી ગયા તો કોઈ અક્ષરધામ પ્રતિ ગમન થવાનું નથી. બધી વસ્તુઓ તમે ભરી લ્યો ને, અહીંયા એક આપણો સરસ મજાનો બંગલો હોય, પછી સમર હાઉસ એક જગ્યાએ હોય, ને વિન્ટર હાઉસ બીજી જગ્યાએ હોય, ને એક છોકરાને બોમ્બે પરણાવ્યો હોય તો એ પણ ત્યાં આપણે ઉતરવા થાય, કામકાજ થાય, એ બધી વ્યવસ્થા સાથે આપણે બધી જ વસ્તુઓની તકેદારી સાથે આખી ગ્રહસ્થાઈને જમાવી હોય એમ ખરેખર, પણ આ ભૂલી ગયા, ભગવાન ભૂલી ગયા, તો આ બધી જ ગોઠવણી છે એ બધી જ ખોટી થઈ જાય છે, એનો અર્થ રહેતો ન. હા, જન્માષ્ટમીનો મેળો લાગ્યો હોય અને લાખો હજારો માણસો જોવા માટે ઉમટ્યા હોય, એમાં મમ્મી પપ્પાને સાથે 5-7 વર્ષનો છોકરો પણ હોય, અને છોકરો પપ્પાની મમ્મીની સાથે ફરતો હોય, પણ એને એમ છે છોકરાને 5-7-10 વર્ષના છોકરાને જોવા એટલું જોઈ લેવું છે, ખવાય એવું સારું સારું ખરીદી લેવું છે, ત્યાં બેસીને ખવાય એવું ખાઈ લેવું છે, આવી બધી તમન્નામાં એટલો બધો મશગુલ થઈ જાય છે, અને એમાં એ જ પોતાના મમ્મી પપ્પાને ભૂલી જાય છે, અને છોકરો છૂટો પડી જાય છે, તો એની બધી જ મજા મેળાની બગડી. મા બાપની આંગળી પકડી હોય તો કોઈ વાંધો નથી, આંગળી મૂકી દીધી એ જ મોટી વિપત્તિ. એમ સંસારનો પણ આ મેળો છે, હજારો લાખો કરોડો માણસોની સાથે આપણે મેળો જોવા માટે આવ્યા છીએ, એમાં બધાને એમ છે કઈ જોવાનું બાકી ન રહી જાય. હવે આપણે સ્લમ ડોગ મિલિયનેર તો જોઈ જ લેવું છે. હા, 2020ની એકે મેચ જાવી ન જોઈએ, ડે નાઇટની હોય તો શુક્રવાર કુમાર ગોલી, પણ આપણે જોઈ લેવું છે, આ ખાઈ લેવું છે, જોઈ લેવું છે, પહેરી લેવું છે, ભોગવી લેવું છે, આ બધું જ કરી લેવું છે, પણ એમાં આપણા માવતર રૂપ ભગવાનની આંગળી જો આપણે મૂકી દીધી તો પછી આપણે ક્યાંય ના રહેવાના નથી. ખરી વિપત્તિ એ છે, પેલી કોઈ વિપત્તિ નથી. અમદાવાદની પ્લેટફોર્મ ઉપર એક જણો માંડ માંડ દોડીને આવ્યો અને પહોંચ્યો, અને એમાં ટ્રેનમાં ચડી ગયો. ટ્રેન તાત્કાલિક ઉપડી ગઈ, બે દિના એક સેકન્ડ મિનિટમાં ઉપડી ગઈ ટ્રેન, પણ ટ્રેન સડસડાટ વેગ પકડી લીધો, અને જે ભાઈ હતો એની સાથે જે છોકરો હતો એને મારવા જ માંડ્યો. અરે વાહ, પાડોશી જે બધા બેન્ચીસ ઉપર બેઠા હતા બર્થ ઉપર એ બધા જોઈ ન શક્યા. એ કે કીધું, ભાઈ તને પોલીસને બોલાવીને હેરાન કરી મૂકીશો, આ નાના છોકરા ઉપર આવી રીતે તૂટી પડો છો તો બે સ્થાનમાં, તને શું ખબર પડે, અને મારે નહીં તો શું કરે, ટિકિટ ચાવીને ગળી ગયો. શું કરું, આને મારે નહીં તો આની શું આરતી ઉતારું, કમ ભક્ત ટિકિટ ચાવી ગયો. તો કે ભાઈ એ તો છોકરું છે, છોકરું છે તે તને પણ વચમાં ડાયો કરે છે. અરે તમે છોકરાને એમ કરશો તો તમે હેરાન કર, તું શું મને હેરાન કરવાનો હતો, એક તો આ ટિકિટ ચાવી ગયો, અને બીજું જવાનું તું બોમ્બે ચડી ગયો છો દિલ્હીની ટ્રેનમાં, તું મને શું હેરાન કરી નાખવાનો, હેરાન કરીને તું મને હેરાન શું કરી નાખવાનો. અરે ભાઈ ગમે તે હોય પણ છોકરાને મારો ન ચાલે, અરે મારે શું મારી મારીને તોડી નાખવો પડે, મારો છોકરો તો પ્લેટફોર્મ ઉપર રહી ગયો, કોકનો ચડી ગયો છે. સાચા સગા હોય એ જો છૂટી જાય એ જ મોટી વિપત્તિ. આપણા સાચા સગા ભગવાન અને ભગવાનના સંતો ભક્તો છે એ જ્યારે ભૂલાઈ જાય છે ત્યારે જ જીવનમાં ખરી વિપત્તિ ગણાય, બાકી કોઈ વિપત્તિ નહીં. બધી વિપત્તિઓને ભગવાને ટાળી છે, બધી વિપત્તિ સંસારમાં આવી હોય અને ભગવાનના ભક્તો સંતોએ કૃપાથી આશીર્વાદથી ટાળી છે, પણ ભગવાન ભૂલી ગયો હોય એની વિપત્તિ કોઈએ ટાળી નથી, ટાળી શકે જ નહીં. મોટી વિપત્તિ આ છે, ભગવાન ભૂલ્યા તો મોટા મોટી વિપત્તિ. અને જે ક્ષણે જેટલા ભગવાનને યાદ કરી લીધા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બસ આ સંપત્તિ. ત્રણ નામ લીધા ને એ સંપત્તિ, ખરામ ખરી સંપત્તિ એ છે. ભૂલના પરિણામ તમે જુઓ, ભગવાન ભૂલ્યાના. આપણને એમ થશે કે આપણે ક્યાં ભૂલીએ છીએ, આપણે તો બધા જ ભગવાનને રસ્તે છે. બસ આ એક આપણો મોટો ભ્રમ હોય છે અને ગફલત હોય, ભ્રમ કરતા એમ કહો ને ગફલત હોય છે. ભગવાનને માર્ગે જરૂર છે, પણ કેટલા ભગવાન યાદ રહે છે, બાકી કેટલા ભૂલાય છે. ભરતજી મહારાજની તમે વાત સાંભળેલી છે, ભાગવતની પ્રસિદ્ધ વાત છે, વચનામૃતમાં પણ 17મા શ્રીજી મહારાજ એમને યાદ કર્યા છે. ભરતજી મહારાજ ચક્રવર્તી રાજા, રાજ્ય છોડી વનમાં ગયા, મહાતપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા, ભગવાનની સાથે એકાકાર હતા, પણ એક મૃગના બાળમાં એવા બંધાયા તો શું એ ભજન નહોતા કરતા? ત્યારે ભજન તો કરતા હતા, ભગવાનને યાદ કરતા હતા, પણ આસક્તિ પેલા મૃગ બાળમાં હતી. હરણમાં એવી પ્રીત જામી ગઈ કે સહેજ પણ એ હરણ ઉછેરીને મોટું કરેલું એટલે મમતા બંધાઈ ગઈ. એટલે એમ થાય કે પાસે હોય તેને મજા, અને હરણને પણ એને ઉછેરીને બચપણથી મોટું કર્યું એટલે એને પણ એને પ્રત્યે બહુ ભાવ. પણ આખરે હરણ એ જંગલનું પ્રાણી છે એટલે બીજાની સાથે ફરવા તો ચાલ્યું જ જાય, અને ઘાસચારો ચરવા માટે પણ દૂર દૂર જાય. પણ ભરતજી આકુળ વ્યાકુળ થઈ છે, જો ભગવાન ભૂલ્યા. ભગવાનને આમ ભજન જ કરે છે કે આખો દિવસ કઈ બીજું તો ન જ કરતા હોય, હરણ મળી જતું હશે ત્યારે બેઠા હશે ત્યારે એ ભજન કરતા જ હશે, કરે જ. આપણે જેમ નથી છોકરાની બાજુ બેસાડીને પછી પૂજા કરતા, આપણે એટલે તમે, અમે નહીં. એ હરણ જ છે ને, એ હરણ છે પણ દેખાતું નથી, એને જે શિંગડું પૂંછડું છે એ આપણને દેખાતું નથી, બાકી હરણ જ છે. ભગવાન ભૂલાવે એ હરણ. આપણી ભગવાનમાં લાગેલી ચિત્તવૃત્તિનું જે હરણ કરી જાય એનું નામ હરણ. હવે ભગવાન ભૂલાય છે, ભગવાનનું ભજન કરે છે, પણ આસક્તિ મૃગલામાં છે. ભગવાનનું ભજન તો કરે છે, આસક્તિ પરિવારમાં છે, આસક્તિ દીકરાઓમાં છે, આસક્તિ સ્ત્રીયાદિકમાં છે, આસક્તિ વ્યવહારમાં છે, હેત બધું ત્યાં છે. પૂજા ભાઠ કરતા કરતા પણ બધું એનું સ્મરણ થાય છે તો એ મૃગ બાળક છે, આસક્તિ ત્યાં લાગી છે, ભગવાન ભૂલે છે. એટલે એટલા ભગવાન ભૂલ્યા ભરતજી મહારાજ, તો શું થયું કે આખરે એમનો અંતકાળ આવ્યો, દેહ પડી ગયો, તો બીજો જન્મ એને હરણનો થયો, મૃગનો અવતાર આવ્યો. આ વિપત્તિ જો, એ હરણનો દેહ પડ્યો, પછી બીજો પાછો બ્રાહ્મણનો જન્મ આવ્યો, ત્રણ જન્મ થયા ત્યારે ફરી પછી ભગવાનની સાથે મુલાકાત થઈ. વિપત્તિ કેને કહેવાય, આટલો બધો ચક્કરમાં નાખી દે. સુખ તો કદાચ મળતું જ છે, હરણબાળ એની નજીક આવે તેને સુખ તો આવતું જ હશે. એમ સંસારમાં જેને ચાહ્યા હોય એવા કોઈ પણ વ્યક્તિઓ પાત્રો વસ્તુઓ એ મળે તો સુખ તો જરૂર થાય, પણ થોડાક સુખને માટે વિપત્તિનું ચક્કર કેટલું બધું મોટું આવી જાય કે એની કોઈ ગણના થઈ શકે નહીં. જાત જાતના પછી એટલા બધા આપણે એવી જ રીતે કંઈક ભગવાન ભૂલ્યા છું ત્યારે જ હજી અહીં બેઠા છું ને, કેટલામાં એવી રીતનો ભૂલ્યાનો જન્મ હશે એ તો કોને ખબર છે. જ્યારે જ્યારે આવું હશે ત્યારે વળી પાછા ક્યાંક આસક્તિઓથી ફટકા ભટક્યા ભૂલ્યા, ત્યારે વળી પાછા આજે એ જન્મ લઈને જ બેઠા છે. ખરા દિલથી, ખરી નીતથી, ખરી એકાગ્રતાથી, ખરી સ્નેહથી ભગવાન ભજ્યા હોત તો અત્યારે બેઠા જ ન હોત, પણ કંઈક ભૂલ કરી છે, ભગવાન ભૂલ્યા એટલે હજી ભટકીએ છીએ. એટલે નાની પણ ભૂલ દેખાય નાની, પણ મોટા મોટી એ વિપત્તિ છે, ભગવાન ભૂલી જાય એ જ મોટી ભૂલ છે. અરે વિપત્તિ તો એ જ છે, વિપત્તિ ત્યારે જ આવે છે. દ્રૌપદીનો પ્રસંગ જાણીતો છે, જાણીતામાં વાત આપણે નવી ખોળવાની હોય છે. એને જયારે દ્યુતમાં એટલે જુગારમાં હાલી જાય, હારી જાય છે પાંચ પાંડવો, અને ભરી સભામાં પછી દુશાસન ને દુર્યોધન કહે છે કે જાય અને પકડી લાવે, અને પછી દ્રૌપદીને લઈ આવે છે, જાય છે ને. દ્રૌપદીને જયારે ચોટલો ખેંચી અને રાજસભામાં લાવવા માટે દુશાસન પ્રયાસ કર્યો, એ જ ક્ષણે જો દ્રૌપદી હા કૃષ્ણ દ્વારિકા વાસિન ક્વાસી યાદવ નંદન ઇમામ અવસ્થામ સંપ્રાપ્તામ અનાથામ ત્રાતુમર્હસી. હે દ્વારિકાધીશ, હે કૃષ્ણ તું ક્યાં છો, એ જ વખતે જો દ્રૌપદીએ પુકાર કર્યો હોત તો ત્યાંને ત્યાં દુશાસન ઢગલો થઈ જાત અને દ્રૌપદીની રક્ષા થઈ જાત. પણ દ્રૌપદી ભૂલી ગયા. જો વિપત્તિ જુઓ, દ્રૌપદી જેવા સતી આવા ભક્ત સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ સાથે આવો મૈત્રી ભાવ એવો સ્નેહ, પણ વિપત્તિ આવી છે છતાંય એ ભગવાન ભૂલી ગયા છે. અને એને યાદ છે કે તું મને પકડીને લઈ જાય છે, પણ ત્યાં ભીમ બેઠો છે, ત્યાં યુધિષ્ઠિર મહારાજ, અર્જુન બેઠા છે, આ પાંચ પાંડવ મારા પતિ છે, એ બધા બેઠા છે, અરે ધૃતરાષ્ટ્ર હશે, ભીષ્મ દાદા હશે, કૃપાચાર્ય કુલગુરુ હશે, આ બધા બેઠા છે, તું મને ત્યાં લઈને જાય છે, પણ તું જોજે હમણાં તારી શું વલે થાય છે. એટલે ભગવાન યાદ આવ્યા નથી, પણ બીજા લોકો યાદ આવ્યા છે. એટલે એને દ્રૌપદી ત્યાં સુધી વિપત્તિમાં ઢસડાવવું પડ્યું. અને ત્યાર પછી એ પછી જે તમે જુઓ છો કે એક પછી એક બધા નિરાશ થઈને દેવ પરથી મનમાંથી છોડી દે છે, અને છેવટે પોતે પોતાની હાથે સાડી પકડી રાખે છે કે હું બચાવી લઉં મારી ઇજ્જત. અને દુશાસને જેવો જોટો માર્યો અને દાંત અને હાથમાં પકડેલી સાડી ખસી ગઈ, ત્યારે નાભીમાંથી એમ થયું કે હવે તો કૃષ્ણ સિવાય કોઈ નથી. અને ત્યારે હે કૃષ્ણ જ ક્ર બોલ્યા, ત્યાં વ્યોમમાં આવી ગયા. એક છે હરિ એક છે, અરે એમાં જુદો ના જાણો જરી, એક છે હરિ એક, નવી સાડી ભાઈ સાવ નવા રંગની, દ્રૌપદી ને અંગે ધરી, ક્યાંથી લાવ્યા, કઈ મિલનું કાપડ, 999 સાડીઓનો ઢગલો કરી દીધો. પણ પછી તો રક્ષા થઈ, થોડા દિવસો ગયા, સાંત્વના મળી, દ્રૌપદીને ઘા ભૂલાતો નથી, શ્રી કૃષ્ણ ખાલી ડિસન્સી માટે મળવા આવ્યા છે, વાત કરી, જમાડ્યા, બેઠા દ્રૌપદી, બધા ખસ્યા. અને વળી પૂછ્યું, કૃષ્ણ તમે મને કેવી ચાહો? દ્રૌપદી, પ્રાણથી વધુ તને ચાહો, તમારા પ્રાણથી પણ વધુ ચાહો. હા, તો એ દિવસે તમે મોડું કેમ કર્યું આવવામાં? ક્યારે? પેલો દુષ્ટ દુર્યોધન મને નગ્ન કરવા માટે આવી રીતે રાજસભામાં લાવ્યો ત્યારે. અરે દેવી, મેં ક્યાં મોડું કર્યું છે? મોડું તો તમે કર્યું હતું, તમે ક્રુ બોલ્યા ત્યાં આવી ગયા, એ તો મારો નમૂનો સામે જ તમે છે. અને મેં અર્ધા અક્ષરનું જ ફળ આપ્યું છે, હજી મેં એમને બે અક્ષરનું ફળ તો મારી અહીંયા બાકી જ છે આપવાનું તમને, બાકી. કારણ કે નાભીમાંથી જે તમે બોલ્યા છો એ અર્ધા ક્રુ બોલ્યા, એનો અર્ધા ક્રુનો જ મેં ફળ હજી આપ્યું છે. હજી બે અક્ષરનું તો મારા માટે વ્યાજ બોલે છે. સતી, તમે સંભાળવામાં જ મોડું કર્યું તો હું કેવી રીતે આવી શકું? વિચારો, તમને એમ હતું કે મને આ બચાવશે, ભીમ ઉભો છે, અર્જુન ઉભો છે, જેની સામે કોઈ ના જોઈ શકે, ભીષ્મ દાદા તો બેઠા છે, પછી તો કોઈ સવાલ નથી આપણી કુળવધીઓનો લાજ જવાની. આ બધું તમારા મનમાં હતું, પણ કોઈ આવ્યું? ત્યાર પછી તમે મને છેલ્લે યાદ કર્યો છે, એટલે આ વિપત્તિના ઢગલા હતા. બાકી મને યાદ કરે અને વિપત્તિ, સૂરજ અને અંધકાર બે સાથે ન મળે એમ ભગવાનને સ્મરે અને વિપત્તિ હારે કોઈ દિવસ બને. પણ આપણે ભૂલી જતા હોય છે. એટલે નરસિંહ મહેતાના ઘરમાં કઈ નહોતું, જુઓ તમે, કઈ નહોતું, કઈ. ગર્થ મારું ગોપી ચંદન મે તુલસી હે મનો, શું હતું? અરે સાચું નાણું મારે શામળો, મિલકત માં જાંજ પખવાજ રે કે શામળા ગીરરા. કઈ ન મળે બિચારાની પાસે, બોલો. તો એ શું કે છે ખબર છે? અરે સાંભળો તમે, હું કે છે, વાત જોઈ લો તમે. દામોદર ના ગુણ લાગાતા, દામોદર ના ગુણ લારે ગાતા, અરે નર કોઈ ના હોય દુખી હારે. દામોદર ના ગુણ લારે ગા. કોણ બોલે છે તમે જોવો, જેના ઘરમાં આપણી દ્રષ્ટિએ વિપત્તિના ઢગલા છે, આમાં એવો કોઈ બેઠો નથી જેની હાલત નરસિંહ મહેતા જેવી હોય. સાચું બોલજો, પણ આવો એક પણ નથી અહીં બેઠો જેની હાલત નરસિંહ મહેતા જેવી હોય. છતાં આપણી પાસે બધું હોવા છતાં આપણે એમ નથી કહી શકતા કે દામોદર ના ગુણ લારે ગાતા. અરે નર કોઈ ન હોય દુખી આરે, એમ જ્યાં ગાઈએ ત્યાં તો આંખમાંથી આંસુ પડે કે બાપા એ બાપા અમારા જેવા કોઈ દુખિયા નહીં. કાં શું છે? અરે છોકરાના હક પણ થતા નથી. ત્યાં વળી કોક વાહડા જે ઉભો થાય, હું 35 વર્ષનો બેઠો છું, 3 વાર છું તૂટી ગયું. પણ એ વિપત્તિ નથી, સંપત્તિ છે. એ સુખ છે ઉલટાનું, પણ હવે દુઃખ માયનું છે તો એ તો બધી પરિભાષાની વાત છે ને, આ તો એને માનવાની વાત છે. પણ કેવો આપણે કોન્ટ્રોવર્સી કેવી દેખાય છે, જે નરસિંહ મહેતાની પાસે આપણે જોઈ શકીએ છીએ કે દુઃખ દુઃખ ને દુઃખ આપણી દ્રષ્ટિએ છે. સૌ ખાવા ન હોય, છોકરાને વરાવવાના ફાંફા હોય, બાપનો શ્રાદ્ધ કરવા માટે 50 ગ્રામ ઘરમાં ઘી ન હોય, અને એ એમ કે છે કે દુખ્યા હોય જ નહીં, ગોવિંદ દામોદર નું ભજન કરે એને દુઃખ હોય જ નહીં. આપણે ફરિયાદ એવી છે, આમ જાળી પકડીને હલાવી નાખી એટલું ધધડાવી, નરનારાયણ દેવ ની જય, હરે કૃષ્ણ મહારાજ ની જય, ગોપીનાથજી મહારાજ ની જય, કેટલી પદયાત્રા કરી, કેદી વાલા હામુ જોવું છે. પણ આપણે એક કેફ થી નથી કહી શકતા કે દામોદર નારે ગુણ લારે ગાતા. અરે નરક હોય ન હોય દુખી આરે, દામોદર ના ગુણ લારે. દુનિયાની દ્રષ્ટિએ કહેવાતી વિપત્તિઓના ડુંગરા મારા તમારા ઉપર ખડકાઈ જાય ત્યારે પણ આપણને એમ લાગે કે સાચામાં સાચું સુખ તો હરિભજનમાં છે, તેદી મારીને તમારી ભક્તિ પાકી, એ વગર બધું કાચું. અને કાચી કેરી જે ખરી જાય એને ચીરીને મીઠું મરચું ભરતી, અને પાકી કેરી હોય એને વાલા દીકરાને જેમ પંપોળે. પાકવું તો પડે તો જ ભક્તિ ત્યારે પાકી કહેવાય. બાકી આ તો ઊંટિયાના બેસણા જેવો, સાધુ સંતો સત્સંગમાં કહ્યો છે કે આ સંસાર તો ઊંટિયાના બેસણા જેવો છે, ઊંટિયાના બેસણા ઉપર તમે એમ બેસો કે મારે હલવું નથી, શક્ય જ નથી. એ શક્ય જ નથી, એ તો તમારે આમ આમ કરવું જ પડે, સવાલ જ નથી. બોલો શું સંતોએ દ્રષ્ટાંત આપ્યું છે કે આ સંસાર ઊંટના બેસણા જેવો છે બસ. અને સાલું ઊંટ બેસે તો હખણું બેસે નહીં, લ્યો આમ બેસવાની સ્ટાઇલ જમે તમે જુઓ. આ સંસારનું છે જ ને એવું, કોઈ જગ્યાએ તમને એમ લાગે બધું બરાબર ગોઠવાઈ ગયું છે, એમાં એક તો આડું હોય જ કે જે આમ બેઠું હોય એ ફિટ થાય જ નહીં. સર અદભુત છે. એટલે દુઃખ જેને આપણે કહીએ છીએ દુઃખ નથી, ને જેને આપણે સુખ કહીએ છીએ સુખ નથી. દ્રૌપદીએ વિલંબ કર્યો ભગવાને કહ્યું, એટલે આ બધી વિપત્તિ છે. પણ દ્રૌપદીની એ વાત ઠસી ગઈ કે વાત સાચી છે ગોવિંદ, હું જ ભૂલી. અને એને પછી એ સ્મૃતિનું એટલું બધું મનમાં લાગી ગયું કે ભગવાનની સ્મૃતિ ભૂલાય એ જ મોટી વિપત્તિ છે. અને સાહેબ પરિણામ જુઓ તમે, આખું મહાભારત યુદ્ધ પૂરું થઈ ગયું, અને છેવટે તમે જુઓ છો કે કૌરવ પક્ષે કૃતવર્મા અશ્વસ્થામા કૃપાચાર્ય 3 બચ્યા. દુર્યોધનને જાંઘ ભાંગી નાખી છે એટલે એ રણ મેદાનમાં પડ્યો છે, પ્રાણ જતા નથી. અંધકાર જામી ગયો છે, હિંસક ને ક્રૂર પ્રાણીઓના ક્રૂર અવાજો સિવાય કઈ જ રણ મેદાનમાં સંભળાતું નથી, અને મરદાઓને ચૂંથીને ખાવા માટે રાની પશુઓની ચિત્કારો સિવાય કઈ દેખાતું નથી. એવામાં 3 જણા દુર્યોધન ને ખોલતા ખોલતા આવે છે, અને દુર્યોધન ની પાસે આવીને બેસે છે. દુર્યોધન, અરે અશ્વસ્થામાં તું? હા, મારો જીવ જાતો નથી. હા, પણ હવે શું કરે? બસ મને ભીમ નું માથું લાવી આપ તો મારો જીવ જાય. અને એ વખતે પાછો એને સર સેનાધિપતિ સ્થાપે છે અને પ્રતિજ્ઞા કરે છે લાવી દો. અને ત્યારે તમે જુઓ છો 3 જણા પછી જાય છે, અને જ્યાં નિરાતે યુદ્ધ પૂરું થઈ ગયું છે ને, હવે તો યુદ્ધની રીતે યુદ્ધની ઘોષણા પૂરી થઈ ગઈ છે, કઈ કરવું ન જોઈએ, પણ રાવટીમાં નિરાતે દ્રૌપદી અને પાંચ પુત્રો સાથે ભાઈ ધૃષ્ટદ્યુમ્ન સાથે સુતા છે. એ જ રાવટીમાં સુવાના હતા આ બધા પાંચ પાંડવો બધા. ભગવાને કુનેથી પાંચે પાંડવોને યમુનાની રેતીમાં ખુલ્લા આકાશમાં સુવા લઈ ગયા, એને ખબર છે શું થવાનું છે. એટલે ભગવાન શા માટે થવા દે છે એ આપણી બુદ્ધિથી પર છે, પણ થવા દે છે તો થાય છે, જાણે છે તો નક્કી છે. અને જે આટલો સમર્થ હોય અને જાણતો હોય તો અટકાવી પણ શકે, એમાં કોઈ જરાય શંકાને સ્થાન નથી. છતાં પણ એ પાંચે પાંડવોને લઈને યમુનાની રેતીમાં સુઈ ગયા. અને અહીંયા પેલો અશ્વસ્થામાં ને બધા આવ્યા ત્રણેય જણા, અને જોયું તો માથે વળીને સુતા હતા, તો જોયું કે ધૃષ્ટદ્યુમ્ન હતો, મોટો હતો, લાગ્યું કે આ ભીમ છે. અંધારું હોય ને, બીજા સુતા હતા પાંચ જણા, એટલે પાંચેય પાંડવોને એક એક દીકરો હતો. એટલે આમ દ્રૌપદીના પાંચેય દીકરા, અને પાંચેય ભાઈઓને એક એક દીકરા. એને લઈને દ્રૌપદી લાઈનમાં તંબુમાં ટેન્ટમાં સુતા હતા, અને એમાં આછા અજવાળામાં એ અસ્વસ્થામાં અંદર પ્રવેશ્યો, અને ધડાધડ એ પાંચે અને પાંચે પાંડવો માનીને, પાંચે બાળકોના અને ધૃષ્ટદ્યુમ્નનો ભીમ માનીને માથા કાપી નાખ્યા, અને એનું માથું લઈ લીધું. ધૃષ્ટદ્યુમ્નનું માથું મોટું અંધકારમાં એમનું, એ માથું લઈને દદડતા લોહીએ જે અસ્વસ્થામાં એ બધા આવ્યા ત્રણેય જણા, અને દુર્યોધનને કહ્યું. દુર્યોધન કે લાવ્યા, હા લાવ્યા ભીમનું માથું, હા ભીમનું, હે લાય લાય, મારા જીવને ગતિ થાય. માથું હાથમાં લીધું, અને ભીમે દુર્યોધને ભીમનું માથું પોતાના માથે ઓશિકુ જે મૂકે એ મૂકી આરામથી અટહાસ્ય કરવા માટે એનું ઓશિકુ બનાવી, અને અટહાસ્ય સાથે પ્રાણ છોડવાની તૈયારી માટે એને માથું જ્યાં માથે મૂક્યું અને માથાનો ટેકો દીધો, ત્યાં માથું કાડાડાડા સફેદ થઈને હજારો સહસ્ર ટુકડા થઈ ગયા. અને દુર્યોધન નિર્બળ અવસ્થામાં બેઠો થઈ ગયો. દુષ્ટ અધમ, આ કોનું માથું કાપીને લાવ્યો છો? કેમ? ભીમનું. ભીમનું માથું ના હોય, ભીમનું માથું હોય તો મારા માથાથી એના ટુકડા ન થાય. આ કોઈ બીજાનું માથું છે, તું બીજા કોને કાપીને આવ્યો છે? તપાસ કરી ખબર પડી, ઓહો ભાઈ આ તો ધૃષ્ટદ્યુમ્નનું માથું હતું, અને પાંચ જણાને જે કાપીને આવ્યો છે એ પાંચેય પાંડવોના પાંચ એ દીકરાઓ છે. એ વખતે દુર્યોધન બોલ્યો કે નરાધન, તે કુળ બીજનો પણ નાશ કરી નાખ્યો. આ તારે કૃત્ય કરવાનું હતું. અને પછી એને વિલોપાતમાં પ્રાણ છોડી દીધા. આ ઘટનાને અહીંયા રહેવા દો, મારે એ નથી કેવું. સવાર પડી છે, દ્રૌપદી બધા જાગ્યા છે, અને જયારે આ દ્રશ્ય જોયું ત્યારે હાલત દ્રૌપદીની શું થાય, જે આના ઉપર તો આખો ભારત વર્ષનો આધારના બીજ કહેવાય, એ પાંચેય દીકરાઓ કપાઈ ગયા. વિજય મળે તોય શું, વિજય ન મળે તોય શું. અને દ્રૌપદીએ છાતી પીટી છે, અને કરુણ આક્રંદ કર્યું. ત્યારે વહેલી સવારના થાકને લીધે હજી ગાઢ નિદ્રામાં સૂતેલા પાંચેય પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પહેલા દ્રૌપદીનો ચિત્કાર સાંભળી ગયા, જાગો. એટલે એકદમ દ્રૌપદીનો અવાજ જોયો, એટલે પાંચેય પાંડવો બેઠા થઈ ગયા કે કોણ, સતી રડે છે. એકદમ દોડ્યા છે, અને જ્યાં જુએ છે દ્રૌપદીનો આક્રંદ જોધાર અશ્રુ, પાંચેયના છે એના મડદાઓ કપાયેલી હાલત, આ કોણે કર્યું? ઓહો, અજાણ્યા થઈને શ્રી કૃષ્ણ એમ કહે છે, કોણ હશે આ? અને અર્જુને પ્રતિજ્ઞા કરી, જે હોય એને હું એને માર્યા વગર ન છોડું. ભીમ તો ઉતાવળો થઈને પાછળ દોડ્યો, આ કૃત્ય બચેલા અસ્વસ્થામાં સિવાય કોઈ ન હોય. જો સૌથી પહેલા ભીમ સમજી ગયો છે, ભલે એને કે અક્કલ વગરનું, એના જેવી અક્કલ કોઈ નામ નથી. આ અસ્વસ્થામાં સિવાય બીજો કોઈ નથી, અને હા એ જ છે. ભીમે બતાવ્યું, જો આ પગલા એના જ છે, એ પાપીએ જ માર્યા છે. અને ભીમ દોડ્યો છે. પછી આખી કથા તો જે છે તે લાંબી થાય છે, બહુ કરુણ કથા છે. એને લાવે છે દ્રૌપદી જ, પછી એને માફ કરે છે, પકડીને લાવે છે ને અશ્વસ્થામાં, અર્જુન પકડીને લાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ લઈને દોડ્યા છે કે ભાઈ ભીમનું કામ નથી, પેલાની પાસે બ્રહ્માસ્ત્રો છે, અને દ્વંદ્વ યુદ્ધમાં ભીમનું કામ છે, ગદા પ્રહારનું કામ છે, પણ બ્રહ્માસ્ત્રોની સામે ભીમનું કોઈ ગજું નથી. આપણે ભીમને ખોઈ બેસશું માટે આ ચાલો. અને અર્જુનને લઈને ભગવાન દોડ્યા છે, અને પછી અશ્વસ્થામાને બંદી બનાવીને દ્રૌપદી લાવ્યા, અને એના પગમાં એક પશુ બાંધ્યું હોય અને ઘા કરે બલીને માટે, એવી રીતે અશ્વસ્થામાને દ્રૌપદીના ચરણમાં અર્જુને અશ્વસ્થામાને ઘા કર્યો છે, લ્યો દેવી આ તમારો ગુનેગાર અપરાધી. ત્યારે દ્રૌપદી સ્વસ્થ થઈ ગયા છે. મુંજ મુંજ પાર્થ મુંજ મુંજ, છોડી દો છોડી દો છોડી, કેમ છોડી દો, એને તમે મારી નાખશો નહીં, મારાથી જોવાશે નહીં. આને દયાની મૂર્તિ કહેવાય, આને જ દૈવી જીવો કહેવાય, આને જ સાત્વિક કહેવાય, અને આને જ ભગવાનના ભક્ત કહેવાય. પાર્થ એને છોડી દો, આજે જેમ હું દીકરા વગરની માં આજે હું રડું છું, એમ એને તમે મારી નાખશો તો એને પણ એકને એક, એની માને એકનો એક દીકરો છે. તો એ અશ્વસ્થામાની માં, દ્રોણ પિતા તો ચાલ્યા ગયા છે અને માં છે, એ આ દીકરાનો વધ થઈ જશે તો એ બિચારી માની હાલત, દીકરા ગુમાવે ને શું થાય હું જાણું છું. મારે મારે એવી હાલત ગૌતમીની કરવી નથી, માટે મુંજ મુંજ પાર્થ મૂર્ત મુંજ છોડી દે. એ ભલે સવત્સી રહે, ભલે સપુત્રી રહે, એ પોતાના પુત્રનું ભલે સુખ ભોગવે, મારા ભાગ્યમાંથી ભલે ગયા, પણ મારે બીજાના દીકરાઓને ઝૂંટવી લેવા નથી. આવી કરુણા એ ભક્તોના હૃદયમાં જ વસતી હોય છે, એને જ ભગવાન આધીન હોય છે. પણ પછી પાછી દ્રૌપદી ઢગલો થઈ રડી પડ્યા, અશ્વસ્થામાં છોડી દીધો, છોડી દીધા, એનો મણી લઈ લીધો, એને ભગવાને પોતે શાપ આપ્યો છે. શ્રીકૃષ્ણ તો રતિ નથી રહી શક્યા, દ્રૌપદીએ માફ કર્યા, પણ ત્યારે શ્રીકૃષ્ણ તો માફ કર્યો, પણ જયારે એને છેલ્લું પાછું જેને પેલા અભિમન્યુ એનો ગર્ભ, એની ઉત્તરા પત્ની, અર્જુનનો દીકરો અભિમન્યુ, અભિમન્યુના પત્ની ઉત્તરા, એના ગર્ભમાં પરીક્ષિત મહારાજા હતા. એટલે પાંડવ બીજ છે ને, એને બ્રહ્માસ્ત્રને ફેંકીને અશ્વસ્થામાં જતા જતા ત્યાં પ્રહાર કર્યો અને પરીક્ષિતનું મોત કરી નાખ્યું ગર્ભાવસ્થામાં. અને મરેલો પરીક્ષિત જેની માતા, એને ભગવાન શ્રી કૃષ્ણ પાછું જીવન આપીને બેઠા કર્યા છે, અને એ પરીક્ષિત છે. પણ જ્યારે આ ભગવાને જાણ્યું ને કે અશ્વસ્થામાં બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરીને આ ગર્ભાવસ્થામાં પાંચ પાંચને જ મારી નાખ્યા, અને સગર્ભા ઉતરા એના ગર્ભમાં આ બાળકને મારી નાખવા સુધી આ હદે ગયો, ત્યારે ભગવાને પછી માફ ન કર્યો. અને અત્યારે પણ હજી અશ્વસ્થામાં ભટકે છે, શાશ્વત યુગ સુધી, કલ્પ સુધી અશ્વસ્થામાં ભટકતો ભગવાને શ્રી કૃષ્ણ કરી નાખ્યો. અને શાપ કેવો આપ્યો છે ખબર છે? અશ્વસ્થામાં સાંભળી લે, ક્ષણ ક્ષણ પ્રત્યે તારા શરીરમાં દાવા નળની અગ્નિ જલતી હશે, અને તું પળ પળ માટે મરવાનો વિચાર કરતો હોઈશ, પણ તું કલ્પો સુધી મરી નહીં શકે, જા આ મારો તને શાપ છે. કેટલી વેદના હશે, ભટકે છે, અત્યંત ભયંકર દાવાનળ જલતી દાહમાં, ક્યાંય શાંતિ થતી, ક્યાંય શાંતિ નથી. ગિરનારમાં વલ્લભાચાર્યજી મહાપ્રભુજી ભાગવતની કથા કરવા બેઠા હતા, એ પીઠ છે ત્યાં, ત્યાં અશ્વસ્થામાં ભાગવત સાંભળવા આવતો એવું કહેવાય છે. આપણા ધર્મદેવને પણ અશ્વસ્થામાં મળ્યા હતા. ભટકે છે, હજુ પણ ભટકે છે, અને આપણે સપ્ત ચિરંજીવીઓમાં પણ અશ્વસ્થામાનું નામ છે. તો આ બધી કથાઓ તો તમે જુઓ, પણ એ જે છે તે વાત એને આપણે સાઈડમાં મૂકીએ છીએ. મૂળ અર્ક કેવો છે? દ્રૌપદી પછી ઢગલો થઈને ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં પડી ગયા છે. શ્રી કૃષ્ણે કહ્યું કે બેન, હવે દુઃખનું કારણ શું છે? તમે માફી આપી દીધી, ઉદાર દિલ કહ્યું, બધી વાત પૂરી થઈ, સ્વસ્થ થઈ જાઓ. તોય દ્રૌપદી શાંત નથી થતા. શ્રી કૃષ્ણે હાથ ફેર્યો છે કે હવે હું કહું છું, ક્ષમા કરો, બસ કરો, બહુ થયું. તો કે મહારાજ, મને બીજું કોઈ દુઃખ નથી, મને એક દુઃખ છે, અને એ દુઃખ મને જિંદગી પર્યંત રહી જશે. કયું આ પાંચે દીકરાઓ ખોયા, એ ખોયાનું જનતાને દુઃખ હોય, પણ મને એટલું દુઃખ નથી. દ્રૌપદી કહે છે, મને એટલું દુઃખ નથી ખોયાનું. તો તમને હવે શું દુઃખ છે? રડતા રડતા દ્રૌપદીએ કહ્યું કે મહારાજ, મને અફસોસ અને અત્યંત દુઃખ થાય છે. એ દુઃખ એ વાતનું છે કે મારા પાંચેય દીકરાને અશ્વસ્થામાં ભલે મારવા હતા, તો મારી નાખવા હોત તો હું એને આડી ના આવત. એ હા, તો એક વાતનું દુઃખ છે કે એને જગાડીને માર્યા હોત ને, ઊંઘમાં માર્યા ને એનો મને અફસોસ છે, જગાડીને એને માર્યા હોત ને તો હું આડી ના આવત, ભલે મારી નાખ્યા, એનું વેર વાળી લે તો વાળી લે, એને હાથે મોત હશે તો મરી જશે, પણ જગાડીને મહારાજ કમસે કમ માર્યા હોત ને તો મને એવું દુઃખ ન થાત, એને ભર નિદ્રામાં માર્યા છે ને એનો મને અફસોસ છે. ભગવાન કે ભર નિદ્રામાં કાળ મારતો હોય છે, જાગેલાને કાળ મારતો હોય છે, તો એમાં શું ભેદ પીડ્યો તમને? દ્રૌપદીએ બહુ મહામૂલી વાત કરી, પ્રભુ એટલા જ માટે મને અફસોસ છે કે એને જગાડીને માર્યા હોત તો કમસે કમ હે કૃષ્ણ તારું નામ લઈને પ્રાણ તજા ને તો મને ધન્ય થઈ જાત, પણ ઊંઘમાં માર્યા છે તારું નામ નથી લઈ શક્યા એનું મને દુઃખ છે, બસ તારું નામ લેતા લેતા મર્યા હોત તો મને જરાય અફસોસ ન હોત, પણ એને ઊંઘમાં માર્યા અને કૃષ્ણ તારું નામ ન લઈ શક્યા એનું મને દુઃખ છે. સ્મૃતિ જો, એટલે એ જ મોટી વિપત્તિ છે કે જે ભગવાનને ભૂલી જાય છે. એટલે શ્રીજી મહારાજે પ્રથમના 22માં વચનામૃતમાં તો શું વાત કરી છે ભાઈ, શું વાત કરી છે. વચનામૃત તો સાદું લાગે, પણ મહારાજ કે માટે જે કાંઈ કરવું, ધૂન કરવી, ભજન કરવું, કીર્તન કરવું, નારાયણ ધૂન કરવી, બધું જ કરવું, તે ભગવાનની મૂર્તિને સંભાળીને કરવું. બાકી તો ઘણા કે વાજિંત્રો વગાડે છે, ગીત ગાય છે, પણ ભગવાનને ભૂલીને ગાય છે, કીર્તન કરે છે, તો એના હૃદયમાં શાંતિ આવતી નથી. આપણે આટલી બધી પૂજા કરીએ, ભજન કરીએ, માળા કરીએ, બધું કરીએ, પદયાત્રાઓ કરીએ, બધું કરીએ, કથા સાંભળીએ, કથા કરીએ, પણ ભગવાનની મૂર્તિને ભૂલીને કરીએ માટે એમાં હૈયામાં શાંતિ આવતી નથી. તો સ્મૃતિ રાખવી એ મોટી વાત છે. અને પછી બહુ મહામૂલી વાત કરી કે ભાઈ કામકાજ કરતા જો ભગવાન સંભાળવાનો અભ્યાસ રાખે તો ભજનમાં બેસે ત્યારે રહે, બાકી કામકાજ કરવામાં જો ભૂલી જાય તો પછી ભજનમાં બેસે ત્યારે પણ એની વૃત્તિ ભગવાનમાં રહે નહીં. હવે એ કઠણ વાત છે, કામકાજ કરતા કરતા ભગવાન સંભાળવા એ ઘણી કઠણ વાત છે. એ જેને સૂત્ર સંધાઈ જાય ને આરામથી ભગવાનની પૂજા કરવા બેસે, ધ્યાન કરવા બેસે, માનસિક કરવા બેસે, જપ કરવા બેસે, માળા કરવા બેસે, દર્શન કરવા બેસે, કથામાં બેસે, તો એને સુખરૂપે ભગવાન સાંભળે. કારણ કે એટલા વ્યસ્ત જીવનમાં પણ એને ભગવાનનો તંતુ સાધી રાખ્યો છે. એ કળા હાંસલ કરવી જ પડે. અનેક દુનિયાના કામમાં આપણને કળા હાંસલ છે, તમે ડ્રાઇવિંગ કરતા હો છો, સંગીત સાંભળતા હો છો, આજુબાજુ હરિયાળી જોતા હો છો, ખેતરોને જોતા હો છો, ટ્રાફિકને જોતા હો છો, ફોનમાં કોઈની સાથે વાત કરતા હો છો, નાનું છોકરું હોય તો એના ઉપર એક હાથ રાખીને તેનો સંભાળ લેતા હો છો, પગથી બ્રેક સંભાળતા હોતો, બીજે પગ એક્સેલેટર સંભાળતા હો છો, એકાદે સ્ટીરિંગ સંભાળતા હો છો, એકાદે બીડી સિગરેટને સંભાળતા હો છો, ઘણું કેટલા કેટલા કામ કરીએ છીએ, પણ ભગવાનની વાત આવે ત્યારે એ જ આપણે એક સાથે એ કામ ઉમેરી શકતા નથી. બાકી સંસારના તો બધા પાંચ પાંચ છ છ કામ એક સાથે થાય છે. એટલે મહારાજને જ્યારે સંતોએ કહ્યું હતું ત્યારે મહારાજ વ્યવહાર હોય, પ્રવૃત્તિ હોય ત્યારે ભગવાનને સંભાળવા થોડા કઠણ પડે, ત્યારે શ્રીજી મહારાજે કહ્યું તો તમે બૈરા જેવાય નહીં. એટલે સંતો બધા શરમાઈ ગયા, કેમ મહારાજ? તો કે એક બૈરું કુવાને કાંઠે પાણી ભરતું હોય ત્યારે પાવઠે પગ ધર્યો હોય છે, જો સેજ પગ ચૂકી જાય તો કુવામાં પડે, બીજો હાથને પગલે દોરડા ઉપર ધ્યાન હોય છે, ત્રીજું ધ્યાન એને માટલા ઉપર હોય છે. પેલાના જમાના માટલાના હતા ને પાણી ભરવા માટે, એ માટલામાં ધ્યાન હોય, જો કુવાની ભેખડમાં માટલું ભરાય તો માટલું ફૂટી જાય તો ઘરે વાઘડ જેવી સાસુ તોડી નાખે. એટલે માટલામાં ધ્યાન હોય, દોરડીમાં ધ્યાન હોય, પાવઠામાં ધ્યાન હોય, સાહેલીઓ તાળીઓ દેતી જતી હોય, કેમ તારી નણંદ કેમ છે, આનું કેમ છે, સાસુ બેઠા છે કે ગયા? બેનોનો પેલો પ્રશ્ન આ જ હોય, ભેળા થાય ને ત્યારે છે કે ગયા? એટલે એ એમ કે બેઠા છે, તો સુખી છો ને? ત્યાં તો હોઠ મળે લાંબા ટૂંકાતા હોય, એનું તો પુષ્યમાં. તો સાહેલી અરે તાળી લેતી જાય, અને નાનું છોકરું ભેળી લાવી હોય તો છોકરું કુવામાં ન પડી જાય એનું પણ ધ્યાન રાખે. મહારાજ કે એક બૈરા પણ એક સાથે પાંચ પાંચ કામ કરે છે તો તમે તો મરદ થઈને બે કામ પણ સાથે નથી કરી શકતા. એટલે ધ્યાન સાધવું પડે, કઠણ છે. એટલા માટે કે આપણે આ અભ્યાસ અનંત યુગ જન્મથી કર્યો નથી, એટલા માટે. અને આ બધા સંસારના દરેક પાંચ પાંચ છ છ કામ એક સાથે કરવાનો અનંત જન્મોનો આપણો અભ્યાસ છે. અભ્યાસથી બધી જ વસ્તુ સરળ થઈ જાય છે. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. જેટલી પ્રેક્ટિસ કરો એટલે એ માણસને પરફેક્ટ બનાવે છે. આમ થતો કે 4 ને 6 લાગે જ નહીં ને, એ તો સ્વપ્નમાં દેહ ધનાધન કરી હોય ત્યારે લાગે, અને તોય પાછું કેટલું નેટ પ્રેક્ટિસ કરે અને તોય પાછું ઘણી વાર ઝીરોમાં વયા જાય, પણ પછી ખાર ખાઈ જાય તો વળી પાછા 6-4 લાગી જાય. પણ એ અભ્યાસથી થાય છે, નહીં તો થતું નથી. અભ્યાસ જોઈએ, સાથે કળા પણ જોઈએ, શ્રદ્ધા પણ જોઈએ, રસ પણ જોઈએ, અને એ મતલબ લક્ષ્ય પર આર્ડન્ટ ડિઝાયર પણ જોઈએ. એક બહુ સરસ લખપતિ, મોટો વેપાર, એવા વૈષ્ણવ ભક્ત હતા, કૃષ્ણમાં પ્રીત હતી, વ્યવહાર બહુ મોટો હતો, હજારો લોકોની સાથે સતત એને વ્યવહાર કરવો પડે, એટલા બધા ગોદામોમાંથી માલ ભરાયને ઉલેચાય, ભરાયને ઉલેચાય, ભરાયને ઉલેચાય, વણજારાને કોઠું દ્વારા માલ આવે ને જાય, કોઈને રસીદ દેવી, કોઈ ના દેવું, કોઈ ના દેવું. પણ એ વૈષ્ણવને કૃષ્ણ ભક્તિ પ્રિય હતી, તો એમણે કર્યું તો શું, આ ઘટના મારા વાંચવામાં આવી, હું તમને કહું છું. એટલે એ વૈષ્ણવે પછી એક માણસને રાખેલો, સાત્વિક માણસને પગાર આપીને રાખેલો, અને એની બાજુમાં જ બેસાડે પોતાની પેલી શું પેઢી ઉપર, અને પાસે જ બેઠો હોય. પણ 5 મિનિટ થાય, 10 મિનિટ થાય, એટલે પેલો શેઠજીને આ સાથળ ઉપર હાથે દાડીને કે, શેઠજી જય શ્રી કૃષ્ણ, હો, હા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી, પછી કામમાં પડી જાય. વળી પાછો 5-1 મિનિટ થાય, અને વળી પાછો એટલે શેઠજીને, શેઠજી હમ દ્વારિકા ગયે થે, ઓ કિતને સુંદર દ્વારિકાધીશ છે, જય શ્રી કૃષ્ણ બોલ્યો શેઠજી, જય શ્રી કૃષ્ણ, બહુત દ્વારિકાધીશ સુંદર છે, હા, વળી કામમાં લાગી જાય. આવી રીતે બાર બાર એવી રીતે સ્મરણ કરાવવાના પૈસા આપીને માણસ રાખ્યો હતો. શેઠજી હમ વૃંદાવન ચલે થે, કિતને સુંદર વાંકે બિહારી થે, ઉનકો યાદ કરીએ શેઠજી, જય શ્રી કૃષ્ણ બોલીએ, શેઠજી જય શ્રી કૃષ્ણ બોલીએ, જય શ્રી કૃષ્ણ, વાંકે બિહારી બહુત હી સુંદર છે, ક્યાં ઉનકી પીછવાઈ થી, કિતના માસુમ હાસ્ય થા, ઓર ધંધે મેં લગ જાતા, એ છે ધંધા કરતા. આપણે પગાર તો ન રાખી શકીએ કોઈને દઈને, કારણ કે આપણું પૂરું ન પડતું હોય, આપણે કેમ બીજાને રાખીએ. પણ આપણી સાવધાની એ જ આપણો નોકર છે, સાવધાની એ જ આપણો પરિચારક છે, સાવધાની છે એ જ આપણો પગારદાર માણસ છે, એ આપણે યાદ અપાવે કામ કરતા કરતા આપણને કે, શેઠજી જય શ્રી કૃષ્ણ બોલ્યો. ગરાળીમાં એક શેઠ હતા, નાનકડી આટડી, વેપાર કરે, કરિયાણાની દુકાન, બધું ગામડામાંથી એક દુકાનો બધું ત્યાં મળે, પણ આખો દિવસ કોઈ આવે, જેવો ગ્રાહક આવે, લાગે ઓ જય સ્વામિનારાયણ, આવો આવો આવો, બેસો બેસો, જય સ્વામિનારાયણ, એ ભાઈ છે બેટા, આમને પાણી આપો, જય સ્વામિનારાયણ, શું ભાઈ તમે આવ્યા, તો કે ગોળ લેવો છે, બહુ સરસ, રામુ ગોળ લાવો, જય સ્વામિનારાયણ, આમને ગોળ બતાવો, જય સ્વામિનારાયણ, આ રૂપિયાનો કિલો, 1.5 રૂપિયાનો કિલો, 2.5 રૂપિયાનો કિલો, જય સ્વામિનારાયણ, કયો તમને જોઈએ છે, જો આ સોનાની વીટી જેવો, 3 ગોળ ગળ્યા તો 3 લાગશે, પણ આ છે, આ તમારે કોઈ વેવાય વેલા આવ્યા હોય એને લાપસીમાં નાખી દો, ચૂરમા નાખી દો, મોઢું મીઠું થઈ જાય અને ખુશ ખુશ થઈ જાય, જય સ્વામિનારાયણ. અને આ તમારે કોઈ સામાન્ય લોકોને જેને બીજી વાર ઘરમાં ગરવા ન દેવો હોય એને આ આ રૂપિયા વાળો લઈ જશો, એટલે એ તમે એને ખવડાવશો બીજી વાર નહીં આવે, એટલે તમે આ લઈ જાઓ, તો આ લઈ જાઓ, એનો કોઈ વાંધો, જય સ્વામિનારાયણ, કયો લેવો છે તમે, એ જ બાંધી દો, તારા ભાઈ સારું ખવડાવીને ભાઈ 25 પૈસા ઓછા દેજે, આવું શું કામ કરે છે, ભગવાને દીધું છે ખવડાવજે ને, આ તો હું ખાલી મજાક કરું છું, તો શેઠજી એ બાંધી દો 25 પૈસા ઓછા, લ્યો જય સ્વામિનારાયણ, આવજો આવજો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એને વેપાર કરી લીધો, અત્યારે મેં વેપાર કરી લીધો. એટલે આ સાચી સંપત્તિ છે, પણ એને વ્યવહારમાં જોડીને રાખે તો પછી ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ અવશ્ય રહે, અને રાખવાથી શાંતિ છે. શા માટે? ભગવાનના ચરણમાં શાંતિ છે. શા માટે? કે ભગવાનનું ચરણ છે, આનંદ કંદ છે, આનંદ કંદ જય આનંદ કંદ, માધવ જય માધવ મુકુંદ જય આનંદ કંદ, આનંદ કંદ છે ભગવાનનું ચરણ, પણ એમાં આનંદનો સ્રોત વહે છે. કઈ જગ્યાએથી વહે છે? ભગવાનની મૂર્તિ સહજાનંદ સ્વામીની છે, એમનો જમણો ચરણ છે, જમણા ચરણનો અંગૂઠો છે, અંગૂઠાનો નખ છે, અને નખમાં પાતળી એક રેખા છે, એ રેખા છે ને એ આનંદનો જે ધોધ વહે છે ને એની નિશાની છે, ત્યાંથી આનંદ વહે છે. એટલે ભગવાને જમણા ચરણના અંગૂઠામાં લાલ પાતળી રેખા રાખી છે, અને એ ધ્યાનમાં આવે છે. 3 ચિહ્નો મને બહુ ગમે શ્રીજી મહારાજની મૂર્તિમાં, એક જમણા ચરણના અંગૂઠામાં પાતળી નખમાં લાલ રેખા, બહુ ગમે. બીજી, આ કંઠના વચ્ચે ખાડામાં નાનકડો તિલ, બહુ ગમે, બહુ ગમે. કોઈ કોઈ વ્યક્તિ મને મળવા આવે અને એને ક્યાંક આવી જગ્યાએ તિલ જોઉં તો હું જોઈ જ રાખું કે આને આટલો શોભે છે, તો સહજાનંદ સ્વામીને કેવો શોભતો હશે, બસ હવે. ઘણાને પછી અહીંયા ક્યાંક તિલ હોય, અહીંયા તિલ હોય, ભાગ્ય જ ક્યારેક કોકના નાનકડો તિલ હોય તો એમ જોઈને થાય આને આટલો શોભે છે, તો સહજાનંદ સ્વામીને તો કેવો શોભતો હશે અને જોઈને કેવા મોહિત થતા હશે. તો કંઠમાં તિલ અને બીજો જમણે ગાલે ટીબકડી, આ ત્રણ ચિહ્નો તો બહુ જ અદભુત ગમે, વગર સંભારે સાંભળી એવા ત્રણ તિલ છે. પણ જમણા ચરણના અંગૂઠામાં જે લાલ રેખા છે એ આનંદનો સ્ત્રોત વહે છે એની નિશાની છે. એક અંશથી ભગવાન અનંત બ્રહ્માંડોને સુખ આપે છે, આટલી જ રેખા જેટલું છૂટું કર્યું છે એમ ભગવાન બતાવે છે. આટલું જ એમ, આટલું રેખા જેટલું મારી મૂર્તિમાંથી મેં સુખ છૂટું કર્યું છે એમાં અનંત કોટી બ્રહ્માંડો સુખ ભોગવે છે. હવે પૂરો ધોધ જોઈતો હોય ને બેટે તો મેરે પાસ ચલે આવો, બાકી તો હા કઈ સુખ મિલેગા નહીં. તો એ ચરણનું ધ્યાન કરે એને પરમ સુખ મળે છે. તો પછી ભગવાનના આ જમણા સાથળમાં એક ખાપાનું ચિહ્ન છે. એ ખાપાનું ચિહ્ન ક્યારે પડ્યું કે છપ્પૈયાની બાજુમાં તર ગામ છે, ત્યાં બળદેવ પ્રસાદ દુબે એ ભગવાન સ્વામિનારાયણના મોટા ભાઈ રામ પ્રતાપભાઈ એમનું સસરું ત્યાં, એટલે ત્યાં ઘનશ્યામ મહારાજ નાના હતા ત્યારે ભાઈ સાથે ત્યાં ગયેલા, 5-7 વર્ષની ઉંમર. એટલે પછી તર ગામમાં તો એના મિત્ર મંડળીઓ સાથે જલ્દી ભળી જાય એટલે મિત્રોની સાથે હરે ફરે ગામની બહાર એક તળાવડી, અને તળાવડીને કાંઠે હરિદાસ મહાત્માજી રહે ઝૂંપડી બાંધીને. ઘનશ્યામ મહારાજના બાળકો સાથે પહોંચે અને હરિદાસજી મહારાજ પાસે સરસ મજાની રામાયણની કથા સાંભળે અને મહાત્માજી સરસ મજાની રામાયણની કથા કરે અને ભગવાનને ખૂબ ગમે એટલે વારે વારે ત્યાં મિત્રોને સાથે લઈ જાય ત્યાં બેસે. એમાં ગયા હશે એકવાર, એમાં ગોવાળ ગાયોને લઈને પાણી પીવડાવવા માટે આવ્યો તળાવે. તો ઘનશ્યામ પ્રભુએ પેલા ગોવાળને કીધું, આટલી બધી ગાયો તમારી પાસે છે તો તમે એને કેમ સાચવો, આટલી બધી ને તમે કેમ સાચવો, આમાંથી કોઈ ભાગી ના જાય? એટલે ઓલો ગોવાળ કે ભાગતા છે એની તાકાત છે ભાગે, એને આટલી બધી, આટલી બધી ગાયો હોય આટલી બધી એટલે એને કે મેં કેમ રાખો. પેલો કે મને છોડીને જાય જ નહીં, મારી આજુબાજુ આજુબાજુ જ ગયો રે, હું ખોખારો ખાઉં તો અહીંયા મારી પાસે જ રે, પણ આટલી બધી ગાયોને તમે કેમ સંભાળો? અરે ઘનશ્યામ, હું એને બોલાવું ને ગૌરી ગોદાવરી એટલે મારી પાસે દોડીને આવે, બીજે જાય જ નહીં, બીજે જાય જ નહીં, જાય તો ના જાય કોઈની તાકાત નહીં. અને ઘનશ્યામ દોડ્યા અને ગૌરી ગોદાવરી ગવેરી એમ બોલ્યા, અનેક ગાયોનો આખું ટોળું ઘનશ્યામની પાછું. ગોવાળ લાકડી લઈને આડો પડે પણ એક એક ગાય એને જોયે તો ખરો, ગોવાળને પાડી દીધો આડો, અને ગાયો ગઈ દોડતી ઘનશ્યામની પાછળ પાછળ. ઘનશ્યામ મહારાજ ત્યાં એક મોટું આંબલીનું ઝાડ હતું એના ઉપર ચડી ગયા અને ચારેય બાજુ 100-150 ગાયોનો આખું ઝુંડ હંભા હંભા કરીને, જાણે આંબલીના ઝાડ ઉપર ચડી જવું હોય ને એવી આતુર થઈ અને આમ વિહોરા કરે. ઘનશ્યામ પ્રભુ ઉપર બેઠા છે, ગોવાળ જોઈએ રાખે છે માળું, મને છોડીને આ નાના છોકરાની પાછળ આ શું. પછી ભગવાને ઘનશ્યામે તાળી પાડી, ગાયોને હાન કરી અને બધી જ ગાયો પાછી દ્રષ્ટિ ખેંચી લીધી અને બધી જ ગાયો ગોવાળની પાછળ પાછળ ચાલી ગઈ. પણ ગોવાળ ગાયોને એક બાજુ ઊભી રાખીને ઘનશ્યામના પગમાં પડી ગયો કે મહારાજ બેટા, તમારા આટલું બધું શું આશ્ચર્ય છે કે મારી ગાયો મને છોડીને તમારી પાછળ. ત્યારે ભગવાને ત્રિભંગી ચરણ આમ કરીને આમ કર્યો અને કૃષ્ણ ભગવાન રૂપે ભગવાને પેલા ગોવાળને દર્શન આપ્યા અને ગોવાળને થયું, તો આ તો મારા કાનજી પ્રભુ છે, કૃષ્ણલાલજી છે. એ પણ પગમાં પડ્યો, ગાયોનો ગોવાળ ગયા. પણ એ ઉતરતા હતા ને એ વખતે આંબલીનું એક સુકું ઠૂઠું હતું એ ભગવાનના સાથળમાં વાગી ગયું અને લોહી દદડવા માંડ્યું. આ ચરિત્ર એક બાજુ આપણે સાંભળીએ એટલે પછી જેને અક્કલ ઓછી હોય એને એમ થાય, એક બાજુ કૃષ્ણ રૂપે દર્શન આપે છે અને બીજું આંબલીનું ઠૂઠું પગમાં ભરાય છે એનો ખ્યાલ તો રહેતો નથી. એ જ લીલા છે. એવા ધ્યાન કરવા માટે, ભક્તોના ચરિત્રો માટે, ભક્તોને પ્રેમ જાગે એટલા માટે જાત જાતની નવી લીલાઓ કરતા હોય છે. એ ખાપો વાગ્યો, લોહી દદડવા માંડ્યું, મિત્ર મંડળી બધા શોકમાં પડી ગઈ, તળાવને કાંઠે લઈ ગયા અને ઘાવ ધોવા માંડ્યા. ચિંતા કરે છે, લોહી બંધ થતું નથી, આમાં કેમ લઈને જશું, દીદી રોજ આપણને પીટશે વટશે ડાંટશે, હવે શું કરવું. ચિંતામાં પડી ગયા બાળકો, રોવા માંડ્યા, આંખમાં આંસુ સમાય નહીં, હિપકા ભરે, આપણે જવાબ શું દેશું, આ તો બહાર કામથી આવ્યા અને આપણે આવી રીતે અહીં લઈ આવ્યા, હવે આપણું શું થશે. એમ ચિંતા કરે છે કે આમ સામેથી ધોળા બગલા જેવા લુગડા પહેરેલા, મોટું સરસ મજાનો 56 ઇંચ લાંબો કોટ, માટે 1.5 ઇંચનો સાફો, હાથમાં એક નાનકડી બેગ પેટી અને ચાલ્યા આવે. એટલે પેલા ભાઈ નજીક આવ્યા એટલે કીધું, શું છે બાળકો? તો કે આમને અમારે ઘનશ્યામને વાગી ગયું છે, લોહી દદરે. અરે એ તો ઔષધ મારી પાસે છે. અરે પેટી ખોલી, સરસ મજાની ઔષધ મૂકી, લોહી બંધ, પાટો બાંધી દીધો, હ જાઓ હવે સારું થઈ જશે જાઓ. અરે તમે કોણ છો? એ અમને ઘનશ્યામ ઓળખે છો, અમે એમના જૂના વૈદ છે, પેઢી દર પેઢીના એ અમને ઓળખે, તમે તમારે જાઓ. એટલે બાળકો પછી ઘનશ્યામ ચાલતા થઈ ગયા. એટલે મિત્રોએ પૂછ્યું, ઘનશ્યામ એને પેઢી દર પેઢીના તમારા જૂના ઓળખીતા કયું વૈદરા એ કોણ છે? હા, એ અમારા જૂના પેઢી દર પેઢી અમારા ઓળખીતા વૈદ છે, અને એમનું નામ અશ્વિની કુમાર છે, એ પાટો બાંધવા આવ્યા હતા. એટલે એ ગયા છે. આવી રીતે ભગવાને પાટો બાંધી ઘરે આવ્યા અને સુવાસીની ભાભીએ જોયું એટલે એકદમ રડવા માંડ્યા કે ભક્તિ માતા વર્ષી આવે. એટલે ઘનશ્યામને ખોળામાં લઈ અને કીધું, આ શું કરી આવ્યા? કઈ નથી. તો પાટો શું બાંધ્યો? એ તો મિત્રોએ અમસ્તો બાંધ્યો છે, અમસ્તો થોડો પાટો બાંધે. તો કે ખોલો ને. જે ખોલ્યું તો કશું જ નહોતું, ખાલી એક નિશાન રહી ગયું હતું. એ નિશાન આપણે ધ્યાન કરવા માટે ભગવાનને જમણા સાથળમાં છે એનું ધ્યાન કરે છે. આ ચરિત્ર છે. એટલે કહ્યું પછી છે, સરસ મજાની ઉદરમાં નાભી ગોળ ઊંડી. નાભીમાં તો બધા ઘેલા ઘેલા થઈ જાય. તમે જોજો, નાનું છોકરું હોય ને તો એને હવે રમાડતા હોય ને તો પેટ ઉપર લઈ નાભી ઉપર જઈને પાછો ભભ 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 કરે. હવે સામાન્ય નાનું બાળક હોય કે જણ હોય, બાળકને જ નાભી જોઈને ભભ ભભ કરે, આપણી જેવાની કોઈ નાભી ના કોઈ ના કરે. કારણ કે એ નાભી એવી હોય, ડેડકા રાખ્યું રહી એવી, એમાં ત્રણ દિવસ નાતો હોય ખબર પડે ચોથે દિવસે મારું આમાં દેડકું ક્યાંથી, એમાં કોણ ભભ ભભ કરે ભાઈ. પણ એક તો એક તો 100% જેવી વાત છે કે નાના બાળકને કોઈ રમાડવા લે તો નાના બાળકને રમાડવા લે તો તરત એના પેટ ઉપર મોઢે નાભી ઉપર મૂકે, એમાં ભભ ભભ કરે 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 બધા બધા રમાડ નાના છોકરા નાના છોકરાને કરે કરે ને. શ્રીજી મહારાજ નું પેટ ઉઘાડું જ્યારે જ્યારે ભાળી જાય ને, બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી જેવા સંતો, એટલે ખાસ કરીને બે જણા તો છોડતા જ નહીં. મહારાજ કે ઓ શ્રી કોર ઉપર ઉભા હોય, અહીં ઉભા હોય એટલે સેજે નીચે ઉભા હોય એનું બરાબર મોઢું છે ને અહીંયા જ આવે. એટલે આમ સેજે મહારાજે કઈક જો આમ ચાદર નાખી હોય અને એમાં એક વાર મહારાજા લીમ વૃક્ષ ની બાજુમાં ઓસરીની કોર ઉપર આમ ખેસ ખભે નાખી, ખુલ્લું ઉદર, નાભી ખુલ્લી, અને પ્રેમાનંદ સ્વામી સામે ઓરડે રહેતા, એ ભાળી ગયા ત્યાં છે ને દોટ મૂકી, આજ આ બાપા ની ફાઇન ખુલ્લી છે એટલે આજે દોડવા દે. એવી આમ હરકી પાછળ થી આવી અને સીધા નીચે ઉતરી મહારાજ ને પેટ ઉપર મોઢું મૂકીને અને સર અને પાછી એટલું બધું હેતમાં છે ને તે આમ બચકું ભરી લીધું અને મહારાજે રાઈડ નાખી. એટલે બ્રહ્માનંદ દોડજે, આ પ્રેમાનંદ માં બચકું ભરી ગયું. ત્યાં બ્રહ્માનંદ સાહેબ આમથી આવ્યા, એકે મહારાજ બચકું ભર્યું, એને લાભ લઈ લીધો, હવે મને લેવા દો. કે મારે કે હોય દડા તો ઉલમાં ચૂલમાં પીડા કે નાભીમાં આવું સુખ છે ભગવાનની નાભીમાં. પણ વાત એક કરવી છે, પીપલગના એ લાંબી વાત થશે, આપણે ટૂંકમાં લઈ લઈએ. પણ જે ભગવાન દાસજી સ્વામી હતા, પીપલગના હતા, માધવજીનું નામ હતું, એટલું તો કહી દઈશ ટૂંકમાં, પછી વળી ચરિત્ર ક્યારે લાંબુ કરું છું તો કરીશું. પણ એ પીપલગના માધવજી વડતાલ મહારાજને દર્શન ગ્રસ્ત, એટલે પૂર્વાશ્રમ આજે લગ્ન નહોતા ત્યાં આવેલા, અને જે શિક્ષાપતિ લખી છે ને મારા જે હરિમંડપ છે ને, હરિમંડપ ના ઉપલે માળે મારા બપોરના 3-4 વાગે પોઢ્યા હોય ને ઉઠ્યા, અને ત્યાં રવેશમાં છે ને ત્યાંથી પછી હાથમાં લોટી લઈ અને મુખ ધોતા હતા, એટલે નીચે કોગળા કરે પાણી પડે, ત્યાં માધવજી આમનું નામ, પીપલગી એમનું ગામ, એ કોગળા મહારાજ કરે ને પાણી લઈ ઝીલીને પીવા માંડ્યા. અરે મહારાજ કે એ છોકરા ના પીવાય, આ યઠા જળ કહેવાય. તો માધવજીભાઈ કે યઠા પણ કોના? મહારાજ આમ જોઈ રહ્યા, પણ એઠું જળ પી ગયા સંસાર નીકળી ગયો. સાહેબ વાત જોઈ લ્યો, ખૂબ જળ પી ગયા સંસાર નીકળી ગયો, ક્યાંય ગમે નહીં, અને માવતર રજા આપે નહીં સાધુ થવાની. પરાયણે પરણાવ્યા, પરાયણે સગાઈ કરી, લગ્ન લખ્યા, માધવજીભાઈ રાડો નાખે, સમજાવે ભાઈ સાહેબ મને આમાં કોઈ રીતે ગમતું નથી, મને કોઈ પડખે આવે તો ગમતું નથી, મારો જીવ મુંજાય છે, મને વોમિટ થાય એવું બધું લાગે છે, તમે આ બધું શું કામ આ બધું ગોઠવો? તો કે ના, પરણું જ પડે, માવતરની લાગણીને તમારે સમજવી જ જોઈએ. પરાયણે પરણાવ્યા, એ ઢોલ ઢબુક્યા ને જાન લઈ ગયા ને માંડવામાં બેસાડ્યા, ફેરાય ફેર્યા, પેલો ફેરો ને એક એક ફેરે ફેરે અને ફેર ચડે, બે ફેરા ત્રણ ફેરા પૂરા થયા એટલે ભટજી ને ગોર મારે ને પાછું ફેરે ફેરે પૂછે, ભટજી આ પૂરું ક્યારે થાય? અરે બેઠા રહ્યો વરરાજા સાહેબ, અમારા રાજાજી, તમે અમારા કુંવરજી કેવો, બેઠો, હજી તો એક જ ફેરો ફેર્યા છે, બીજે ફેરે ત્રીજે ફેરે પૂછે, અરે હવે ઉતાવળ શું, હવે એક જ બાકી છે, એક પૂરો થાય પછી પરણવાનું પૂરું, પરણી ગયા હે, મને બહિર્ભૂમિ જવું પડશે. બહિર્ભૂમિ એટલે જાજરો, ઘણા ખબર ન પડે બહિર્ભૂમિ શું છે. આપણા આમાં સત્સંગના શબ્દો હોય ને, બહિર્ભૂમિ દિશાએ જવું, એવું ગણિત આપણા દેશી ભાષા હોય, કળશે જવું, જાજરો જવું. હવે કોઈ એમ કે ટોયલેટ જવું છે, લેટરિન જવું છે, તો એ દેશી ને માણસ ને ખબર ન પડે, ને ઓઈલો ભણેલો હોય એને આ કળશે જવું ને એમાં ખબર ન પડે, બહિર્ભૂમિ જવું એમાં ન ખબર પડે. જેને ટોયલેટ શું ટોયલેટ બોલતા હોય, લેટરિન બોલતા હોય, એને આ કળશે જવું ને બહિર્ભૂમિ જવું એ ન સમજાય, અને આ સમજતો હોય એને લેટરિન ન સમજાય. અને બનેલું અમારે એક વિદ્યાર્થી હતા, હા એ નામ તે બરાબર છે ને, વિદેશ થી એક પરિવાર ઉતરેલો, એ ભાઈ આ બરાબર દરવાજા ની વચ્ચે એક છોકરા ને મળી ગયા. એ છોકરા ને કે ભાઈ વિદ્યાર્થી ભાઈ, હા સાવ બંધેલી વાત, મારે લેટરિન જવું છે. લેટરિન માં કઈ ખબર પડે નઈ, આ 25 વર્ષ પહેલા ની વાત, લેટરિન માં કઈ ખબર ન પડે, એમ કીધું મારે જાજરો જવું છે તો ખબર પડી જાય, લેટરિન સાવ નવું. એટલે તમારે ક્યાં જવું? તમારે લેટરિન જવું છે તો સાવ બનેલો, તો તમે એમ કરો અહીંથી વીજે વિયા જાઓ, તમારે ત્યાંથી જ્યાં જવું એની બસ મળશે. તે ઓલો વિચાર કરે કે મારું લેટરિન જવા માટે વીજે જવાનું, ત્યાંથી પછી બસ પકડવાની, આવી તે ગુરુકુલ ની કેવી બધી જાયન્ટ વ્યવસ્થા. સારું, લેટરિન માટે વિઝી જવાનું, ત્યાંથી પછી બસ પકડવાની, પછી લેટરિન જવાય, જબરું કે ગુરુકુલ ની વ્યવસ્થા કેવું પડે. પછી બીજાને પૂછ્યું કે ભાઈ આના માટે વિઝે જવું પડશે, તો તમારે વિઝે શું કામ જવું, શેના માટે? લેટરિન માટે. ભલા માણા કાચું બફાઈ ગયો, હાલો લઈ જાઓ, એટલે ના ખબર પડે. એટલે ઓલા ગોર મહારાજ ને કે મારે જાજરો જવું પડશે, બહિર્ભૂમિ જવું પડશે. અરે પણ કે એક ફેરો, એક ફેરામાં પણ આમાં કઈ હાલે ભાઈ? આમાં કોઈનું હાલે ભાઈ? વડાપ્રધાન હોય કે લશ્કર નો મેજર હોય, આમાં કોઈનું હાલે નહીં ભાઈ. મને મારું પેટ છૂટી પડશે ને, આ પવિત્ર સ્થાન આપણે યજ્ઞ વેદી સળગાવી જાય, સ્થાપન કર્યું હોય, દેવતા બેસાડ્યા, મને તો ભાઈ તમે એટલે આ બાજુમાં કાંઈ નહીં, મને ખુલ્લા ક્ષેત્રમાં જવું પડશે. એને લોટો પાણી જે હશે આપ્યું, અને મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા લોટો ફેંકી દીધો, અને આ ઘન ઘોર આડી જાડી જંગલ એમાં આંધળું ક્યાં ભાગ્યા, ઈ ગયા તે દિન ઘડીને આજનો દી. ઓલા સવાર સુધી, તેથી તો રાત્રે લગ્ન થતા ને, હવે તો ગમે ત્યારે હોય એવું નહીં, એટલે રાત્રે જ શરૂ થાય, 9 વાગે શરૂ થાય, સવારે 5 વાગે 6 વાગે લગ્ન પૂરા થતા, આખી રાત લગ્ન ની વિધિ હાલતી. હવે તો 3 કલાક નો એક ગોર મારે, જલ્દી 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 ભાઈ, હાલો ફૂટ ફૂટ કરે ગોર મારા જે હોય હટ ભેરાને ગોટો વાળી દેવો, મંત્ર મંત્ર હું હોય પછી એમાં. અને ઓલો કે એક જણો વકીલ પાસે ગયો, વકીલ સાહેબ હા મારે છૂટાછેડા લેવા છે, તેનું કઈ થોડો કામ વિધિ વિધિ કરવાનો. તો કે હવે શું વિધિ તો કરવાની હોય નહીં, પણ તમારે કરાવવું હોય તો છે જે 5000 જેવો ખર્ચો થાય, આ બધું કાયદા કે કરવું હોય તો. એટલે ભલા માણા છૂટાછેડામાં 5000 નથી, એટલે તો થાય ને. અરે લગ્ન થઈ ગયા તા તે 1000 રૂપિયા ખર્ચો થયો તો, અને છૂટાછેડામાં 5000, સસ્તામાં પતાવો તો આવું જ થાય ને. તમે બતાવો તો પછી આ છૂટા ની ન બતાવે, જરા પાકે પાકે કર્યું હોય તો ના થાય. એ ભાગ્યા ભાગ્યા તે દિન ઘડીને, આજનો દી વહેલું ગયો, પછી વડતાલ પહોંચ્યા, ગોપાળાનંદ સ્વામી પાસે રહ્યા. સામે ગોપાળાનંદ સ્વામી પાસે જી આવે લગભગ એ દેખાય, તરત એને કે તમે જુનાગઢ ગુણાતીતાન સ્વામી પાસે વૈયા જાઓ, અને તરત એને ગુણાતીતાન સ્વામી પાસે મોકલી દીધા. માળિયા હાટીના જુનાગઢ મંદિર ને હરિભક્તો ભેટ કરેલી માળિયા હાટીમાં આંબાવાડ્યું હતું, એ આંબાવાડ્યું સાચવતા ભગવાન દાસજી સ્વામી, અને આંબા વાળા પાકે એની બધી ગાડાઓ ભરી ભરી કેરી જુનાગઢ મોકલે. એમાં ધ્યાનનું અંગ મોટું, એટલે ધ્યાન કરતા હતા. અને એમાં પછી વિચાર આવ્યો રાત્રે 2 વાગે ધ્યાન કરતા હતા, એટલે બ્રહ્મા કે હોય એને ચાર મુખ કેમ હશે કે એમ, જ્યાં સંકલ્પ થયો ત્યાં તો અજવાળું થયું ને જોવે ત્યાં તો સામે હંસ ઉપરથી બ્રહ્માજી આવ્યા. અને એમણે કીધું કે તમે કોણ છો? તો કે હું બ્રહ્માજી છું. તો કે તમારે ચાર મુખ હોય ને એક કેમ છે? તો કે મુખ તો એક જ હોય, ચાર મુખ ની શક્તિ હોય. હે સારું સારું, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જાઓ અમે મમ કઈ રસ નો તો સેજે મન એવું છે ને સંકલ્પ કરે, સેજે કરેલો સંકલ્પ સિદ્ધ થાય એવા હતા એ બધા. એટલે બ્રહ્માજી કે તમે તો સેજે સંકલ્પ કર્યો પણ મને લાભ મળ્યો, આપનું મને દર્શન થયું, પણ સ્વામીજી એક કામ કરશો બોલો, મને જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરાવવાના. અરે બાપા, તે તમારી પાસે વાહન છે, તમે જાઓ ને સ્વામી ત્યાં થાંભલો છે ને, જે સાધુ આશ્રમ છે એમાં થાંભલા ને ટેકે બેઠા બેઠા માળા કરતા હશે ને હશે બેઠા, જે આવો દર્શન કર્યો એમ અમારે ન થાય. ક્યાં? એમની આજ્ઞા વગર અમને એનું દર્શન થાય નહીં. એ તમને એમના તેજ ન દેખાતા હોય પણ એના તેજના આવરણો અમારી દ્રષ્ટિ ભેદી શકે નહીં, અને અમને એ દર્શન જ ન થાય એવા સંતોના, આવા ગોપાલાન સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આવા મોટા સંતોના અમને દર્શન થાય નહીં. તમે આવો અને સ્વામીને વિનંતી કરો તો મને દર્શન થાય. ત્યાં એટલે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે 64 પદીમાં, એવા દેવતાને દર્શન થતા નથી થોડી વાત મારે, પણ આપણે મનાતું નથી. એવા નિષ્કુળાનંદ સ્વામી કહે છે, એવા દેવતાને દર્શન થતા નથી થોડી વાત મારે, કહે નિષ્કુળાનંદ વિચારો ઉર. બહુ સરસ લખ્યું પછી, કહે નિષ્કુળાનંદ વિચારો ઉર, આવું રહસ્ય બેસી એકાંત મારે. આ વાત તમે એકાંતમાં બેસીને વિચારો કે દેવતાઓને પણ આવા સંતોના દર્શન થતા નથી. પછી બ્રહ્માજીને કીધું, સારું હું દર્શન કરાવું, પણ મારે તમારે વાહનને મારે પગે હાલવાનું કેમ કરું, આવી જાઓ. અને હંસ ઉપર બેસાડ્યા, આવ્યા જુનાગઢ ચોકમાં, હંસ ઉતાર્યો, સ્વામી નીચે ઉતર્યા, બ્રહ્માજી નીચે ઉતર્યા, સ્વામી ગુણાતીન સ્વામી પાસે ગયા, સ્વામી દંડવત કર્યા, એટલે ખખડાટ થયો, એટલે સ્વામી આમ ચાદર ઓઢીને ધ્યાન કરતા હટાવ્યું, જોયું કોણ? ભગવાન દાસ. તમે તો માળિયા ના અહીં ક્યાંથી? એ સ્વામી આવી હાલત થઈ છે અને બ્રહ્માજી આવ્યા છે, ચોકમાં ઉભા છે અને દર્શનની ઈચ્છા કરી છે, એટલે મને ત્યાંથી લઈને અહીં આવ્યા છે. વિચાર કરો, જેને સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ અભ્યાસ નથી એ એલફેલ બોલે, બાકી આ વાતો ક્યાંય બીજે મળે નહીં. આપણે બીજાને કઈ ખોટું નથી કેતા, પણ તમે હાવ ધર્મૂળ આ બધું ખોટું કયો એની સામે તો વિરોધ થાય અભ્યાસ કર્યા વગર બોલો. એટલે પછી સ્વામી શું કહ્યું ખબર? બ્રહ્માજીને લઈને આવ્યા છે. સ્વામી કે આવીને આવી લપ લઈને શું હાલ્યા આવો છો? આવીને આવી લપ લઈને લ્યો બોલો લ્યો. આપણને કોઈ એમ કે ઇન્દ્ર આવ્યા છે તમને મળવા માંગે છે એમ? હે માઉ નામ દીધું, માઉ નામ મને બોલાવે, મને હું વાત કરો, હાલો હાલો તો પગરખા પહેર્યા વગર માંગે. આપણે મોટા ભારે આપણને એમ કે મુખ્યમંત્રી તમને દરવાજે ઉભા છે ને એમ કે છે કે મળવા બોલાવે છે, તોય શું થાય? બે ત્રણ તો બટન તૂટી જાય, ન થાય? મુખ્યમંત્રી બોલે તો બે ત્રણ બટન તૂટી જાય. હવે બ્રહ્મા જેવા બ્રહ્મા આવે તો આવીને આવી લપ લઈને શું હાલ આવે? નહીતર એમની પાસે હતું શું ગુણાતી તાન સાહેબ પાસે? એ ખાલી આવી ગોદડી લઈને બેઠા હતા, ચાદર હોય એ ત્રણ વર્ષની જૂની હોય, એને ઉઘાડે શરીરે બેઠા હોય, નામ ધ્યાન કરતા હોય. અને બ્રહ્મા આવે એને દર્શન ન દે, દેવા હોય તો દે નહીં તો ન દે. વિચાર કરો, આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ હજી ઘણા લોકો દેશ વિભાગના મત ભેદ ભેદાંતરમાં ગુણાતીતાનંદ સ્વામીને હજી ન્યાય નથી કરી શકતા. ઘણા લોકો એવું કહેતા હોય છે કે ગુણાતીતાનંદ સ્વામી કઈ બહુ એવા મોટા હતા નહીં, પણ આ તો શું છે, આ અક્ષર પુરુષોત્તમ વાળા અને ગુરુકુળ રાજકોટ વાળા એને બધા છે ને, એને ભેળા કરીને એને બહુ ઊંચા કરી નાખે. લે એટલે એ અમારા ઊંચા કર્યા થાય, ઊંચા અમારા ઊંચા કર્યા એ ઊંચા થાય, કે એના ઊંચા કર્યા અમે ઊંચા થયા છે? એના ભાગ ફીટ્યા એટલે એ આવું વિચાર. એટલે અને શું કે ખબર, એ ગુણાતીતાન સાહેબ અભણ હતા, બધું કાંઈ બહુ હતું નહીં. વચનાત એક પ્રશ્ન ક્યાં છે એનો? તે વચનાત પ્રશ્ન તો વ્યાપકાનંદ સ્વામી નો ન હોય, પર્વતભાઈ નો ન હોય, તે એમાં પ્રશ્ન હોય એટલે જ હોય. એ તો ભાગવતમાં રાધિકા નામ ન મળે એટલે શું રાધિકાજી નથી? એટલે ભલા માણસ કઈ શાસ્ત્રી વાત કરો ને સમજણ પડે એમ વાત કરો, કઈ વિચારીને તો બોલો. એટલે રાગદ્વેષ ની અંદર આપણે બીજું હોય ન ગમતું હોય એને લીધે મહાપુરુષોની ક્યારેય અવજ્ઞા ન કરાય.
દ્રોહ લાગે, કલ્યાણ બગડી જાય, રખડવાનું થાય, મર્યા પછી ખબર પડે મારું હરો આ કેમ આમ થઈ ગયું, આમ થઈ જાય. સાધનો પડ્યા રહીએ એટલે ગુણાતીતાનંદ સામે કે સાધનો બહુ ન થાય તો ન કરવા, પણ પછી છે ને મોટાના અવગુણ ન લેવા, કારણ કે ચકલી નું મોટ ડેફલે, ચકલી હોય એને કઈ મારવા તોપ થોડી જોઈ, એક ડેફું મારો તો ઊંડી બઠ્ઠી પડી જાય. દિલ્હી કઈ તોપ થોડી લેવાની, બોફોર્સ તોપ મોકલજો, મારા ઘરમાં ચકલીએ માળો બાંધ્યો હોય, એ ચકલી નો માળો વીખવા માટે કે બોફોર્સ તોપ ન મંગાય, નાનું ડેફું લઈને મારો ટેક હેઠું પડી જાય. એમ આપણે શું આપણે આપણા મત કેમ થાય, બસ આવું આવે જરીક અવગુણ લે લે, ચકલી નું મત ડેફલે પતી ગયું, ઢીમ દીને હેઠું પડી જાય, પછી રખડી પડે. ઘણા લોકોને ન ભાવતું એટલે કે અબજી બાપાની ટીકા કરે, અબજી બાપાના ખાહડામાં તમારે 700 પેઢી નો પગ નો આવે, તમને બીજો વાંધો હોય એ પછી જે અલગ રાખો, પણ બાપાને પ્રત્યે તમને કઈ ન થવું જોઈએ. મહામુક્તરા અનાદિ, એનું નામ સ્મરણ લ્યો ને તો પાવન થઈ જાવ એવા, એટલે એ બીજા ભાવોને લીધે તમે એની ટીકા કરો. આ તો હિત માટે વાત કરું છું, બાકી જેમ જે બોલું જે બોલે, પણ મને એમ થયું કે આપણે આવા આવા પુરુષોનો જો કે ઘણા લોકો અભાવ અવગુણ લેતા હોય અને એના હાથમાં ક્યારે આ પ્રવચન આવી જાય ને એને જો જીવમાં સદબુદ્ધિ સૂજે અને અવગુણને લેવાનું છોડીને જોઈને માફી માગી લે તેના જીવનું સારું થાય, એટલા માટે આપણે કહીએ. એટલે એ ગુણાતીતાનંદ સ્વામી પછી બ્રહ્માજીને દર્શન આપ્યા, બ્રહ્માજી બહુ ખુશ થયા, સ્વામી આશીર્વાદ આપ્યા, બ્રહ્માજી પાછા ભગવાન દાજીને બેસાડ્યા, માળિયાઓ ઉતારતા ગયા અને પછી પોતાના લોકમાં ચાલ્યા ગયા. એ ભગવાન દાજી સ્વામી આટલું શું કામ કીધું કે આવા છે ત્યારે એની વાતમાં તમને વજન દેખાશે, એટલે આ કેવું પડ્યું. એ ભગવાન દાજી સ્વામીને મળવા આવ્યા છે એકવાર, સ્વામી પાસે બેઠા છે, સ્વામી કે કઈ પૂછવું છે, તો હા સ્વામી મારે પૂછવું, શું, હું મહારાજની મૂર્તિનું ધ્યાન કરું, ધ્યાનનું બહુ અંગ બહુ અંગ, એટલે પણ સ્વામી ધ્યાન કરતા કરતા હું નાભી સુધી આવું આખી મૂર્તિનું મારે ધ્યાન થતું જ નથી, નાભી સુધી પહોંચું પછી નાભીમાંથી બહાર જ નીકળાતું નથી, લે વાત કરો, અને આપણે ગરાતું નથી. એ કે મને સામે નાભીમાંથી વર્ષો થઈ જાય, હવે અમારે ભાઈ સાહેબ આખી મૂર્તિનો મારે સુખ લેવું છે, અંગ અંગનું તિલચિંદન, હું નાભી સુધી માંડ આવું અને નાભીમાં જ્યાં ધ્યાન કરું પછી એમાં અટવાઈ જાવ છે, કોઈ રીતે મન બહાર નીકળતું નથી, વૃત્તિ બહાર નીકળતી નથી. એટલે સ્વામી શું બોલ્યા ખબર છે, સાધુરામ એ નાભીમાં તો બ્રહ્માએ હલવાઈ ગયા હતા, એટલે આ નાભી એવી છે કે એમાંથી કોઈ નીકળી શકે નહીં, પણ જાઓ અમારી આશીર્વાદથી તમને આખી મૂર્તિનું ધ્યાન સિદ્ધ થશે. પણ નાભી એવી જ ઊંડી ગોળ ગંભીર રે, એવી સુંદર મજાની નાભી ગોળ ઊંડી ગંભીર છે, એનું ધ્યાન કરે તો એમાં ખોવાઈ જવાય એવી સરસ મજાની નાભી. પછી ત્યાર પછી મહારાજની ભુજાઓની વાત આવે છે, સરસ મજાની બંને ભુજાઓ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો શબ્દ વાપર્યો છે, એ બે ભુજાઓ કેવી સુંદર કેવી છે, એ બે ભુજાઓ કે ભુજા ભરી બેવું બળે, જોઈ જન્મ મરણ ભય ટળે. આ ભુજાઓ છે ને એ બળવાન ભુજાઓ છે, અને આમ આપણે ગઢપુર જઈએ અને ગોપીનાથજી મહારાજ આમ ભુજાઓ કરીને આમ ઉભા હોય છે, એ ગોપીનાથજી એટલે સહજાનંદ સ્વામી ખુદ સ્વામિનારાયણ, મારો તમારો બાપ, એવી આંગળીઓ લાગે. ઘણા ને એ જોઈને કૃષ્ણનો ભાવ જાગે છે એટલે પછી એને આમ નથી મેટ પડતું, ભાઈ એના મનની દૂષિત ભાવના છે. આપણે તો સહજાનંદ સ્વામી છે અને સહજાનંદ સ્વામીને માનીને જ આપણને એમાં હેત છે, અને એ જ આપણો બાપ છે, અને એ જ આમ બેઠા છે જે 30-30 વર્ષ સુધી ગરડામાં રમ્યા ભમ્યા ખેલા કૂદ્યા નાચ્યા ભમ્યા, અને એ જ મૂર્તિમાંથી બ્રહ્માનંદ સ્વામીને બથમાં ગાલીને પ્રગટ થઈને બેઠા. એ સહજાનંદ સ્વામી જેવી વિભૂતિ મૂર્તિ હતી, મેં ઘણી વાર કહ્યું છે કે એ મૂર્તિને તમે કોઈ પણ શિલ્પકારને બતાવો ફોટો પિક્ચર કે આ શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે, અમારે આવી મૂર્તિ બનાવે, તો શિલ્પકાર જયપુરના કે ગમે તેના હશે તરત કહી દે છે, નહીં નહીં ભાઈ આપ ગલતી કરતે હો, કાય ગલતી, એ આપસ મેં રાધિકાજી તો બિઠાયા હૈ લેકિન એ કૃષ્ણ નહીં હૈ, અરે ઉસકો ગોપીનાથ બોલતે હૈ ગઢપુર મેં બસતે હૈ, અરે ભગવાન સ્વામિનારાયણ ખુદ કો બિઠાયા, ખુદને બિઠાયા, ઓર ગોપીનાથ ઉસકા નામ હૈ, હા જરૂર હો લેકિન હમરે કૃષ્ણ તો નહીં હૈ, ક્યું નહીં હૈ, એસે બાંસુરી રખી હૈ, ત્રિભંગી મૂર્તિ હૈ, આંટી લગાઈ હૈ પેર કી, ઓર આપ ભી બોલતે ફિર ભી આપ બોલતે હો કે કૃષ્ણ નહીં હૈ, નહીં હૈ ભૈયા એક બાર બતાયા ને કે કૃષ્ણ નહીં હૈ, ઓર કોઈ હૈ, કૈસે હમરે કૃષ્ણજી હોતે ને તો પાસ મેં જો રાધિકાજી હો ને ઉસકે રાધિકાજી કી ઓર મસ્તક થોડા ઝુકા હુઆ હોતા હૈ કૃષ્ણ કા, ઓર એ કૃષ્ણ નહીં હૈ, ઉસકા સર ખડા હૈ, ઇસલિયે કૃષ્ણ નહીં હૈ, કોઈ ઓર હૈ, હા ઈ ઓર હમારે સહજાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી. કઈ તમે આમ ભૂજાવો જોવો તમે એમ લાગે, એ આપણને એમ લાગે હમણાં બાથમાં ઘરે નામ જાણે ભેટવા ઉભા થાય છે. કેવી આજાન ભૂજાઓ એ સંતો ગામડે ગામડે ફરીને આવતા, વૈરાગ્યોના વિરોધીઓના માર ખાઈ ખાઈ અને થાક્યા ને ભૂખ્યા ને એટલા બધા વ્રત આપ્યા હોય, આ ન ખાવું તે ન ખાવું, કાચું ખાવું લોટ ખાયો, ખાલી પાણી પીને રહેવું, ભાજી પાંદડું ખાવું, કેવા કઠિન વ્રત હતા. દૂધમાંથી થાય લઈને ગોળ સાકર લઈને આ ઘણું બધું, અને ઉપર જમણ વૈરાગ્યો વિરોધીઓને લાકડીઓનો માર તો ખાવાનું, ઓલું મળે નહીં ખાવાનું, આ ખાવાનું ફરજ છે. અને પછી જયારે સંતો વિરોહમાં આવતા હોય અને સહજાનંદ સ્વામી લીલુડા લીમડા નીચે ઢોલિયા પર બેઠા હોય અને જયારે જાણે સંતો આવ્યા છે, તમને જેમ બાર બાર વર્ષથી છોકરો વિદેશમાં હોય ને આવે અને પછી જેમ તમે માવતર ભેટવા માટે દોડો, એ તો તમે આ જમાનાના માવતર છો, પણ એના તો લૌકિક હેત છે, પણ સહજાનંદ સ્વામીનું ભક્તનું હેત, ભક્તનો ભગવાનનું હેત તો અલૌકિક અને દિવ્ય છે. એ જયારે જાણે કે મારા બાપલિયા આવ્યા છે, અને પછી જયારે સહજાનંદ સ્વામી ઉભા થતા અને દોડતા, અને જયારે એ બ્રહ્માનંદ સ્વામી ને એ મુક્તાનંદ સ્વામી ને એ ગુણાતીતાનંદ સ્વામી એ ગોપાળાનંદ સ્વામી એને જયારે આમ બાથમાં ગાલીને મળતા છે ત્યારે કેવું થતું હશે દ્રશ્ય. એવી પ્રબળ હેતાળ પુષ્ટ શાંતિદાયક ભય ને હરનારી એવી ભૂજાઓ સહજાનંદ સ્વામી ની હતી. એ ભૂજાઓને એક વાર લખ્યું છે નિષ્કુળાનંદ સ્વામી, એ ભૂજાઓ જ્યાં બાથમાં ગાલીને ભેટીને આમ ભૂજાઓને મૂકી દેતા ને ત્યાં દેહ ભાવ ટળી જતા. લ્યો બોલો, બાથમાં ગાલી નામ મળે સહજાન સ્વામી આમ મૂકી દે ત્યાં પેલા દેહ ભાવ ટળી જાય, બ્રહ્મરૂપ કરી મૂકે, શું હશે તેઓ તો ખરા. કેવી ભૂજાઓ, કેવું એમનું વાત્સલ્ય, ગજબની વાત છે. બળવાન ભૂજાઓ ધમડકામાં રાયદણજી હતા. એક બે વાત કરીને પૂરું કરી દો. ધમડકા કચ્છ રાયદણજી દરબાર. પણ બળવાન એવા, છોતલા સોતો તમે નાળિયેર આપો એના ઉપર સોપારી મૂકે, અંગૂઠાથી આમ દબાવે, વિધિના સેકન્ડ ડાફ દઈને પાણીની અંદર નાખી દે કરો. છોતલું કાપી કાચલી કાપી પાણી જે નાળિયેરમાં ભર્યું હોય ત્યાં જઈને હોપારી પડે, ખાલી અંગૂઠાથી દબાવે, જયારે આપણે જેમ સ્ટેપલર થી જેમ પિનિંગ કરીએ ને, અને ઓલું પંચ કરવાનું પેલું આવે ને, એને આમ કરીને કાગળની ફાઇલ ને આપણે પંચ કરીએ ડપ દઈને કાગળનું કોચલું અંદર વયું જાય ડબ્બીમાં, એમાં ઉપર સોપારી દબાવે નાળિયેર ઉપર ડપ દઈને અંદર વયું જાય. એવા ભૂજા બળવાન પેલા રાયદણજીના, એવા બળ હતું. આઠ નાળિયેર, આઠ આઠ નાળિયેર, બે અહીંયા મૂકે આ કોણીની વચ્ચે, બે બગલમાં મૂકે, બે સાથળમાં મૂકે એક એક, અને બે આ ગોઠણની નીચે આ પગ હોય ને એમાં નાળિયેર મૂકે. એ જમાનાના નાળિયેર, આજના નહીં આવડાવડા, જમાનો તો જોવો પડે ને ભાઈ. ઘણા લોકો કે છે હનુમાનજી મચ્છર જેવડા થયા જયારે લંકામાં ગયા તો પછી વીંટી ક્યાં નાખી, અરે ભાઈ તેથી મચ્છરે ફૂટ ફૂટ ના થતા હશે. લે હમણાં તમે જોવો, હમણાં હમણાં કોણ જાણે ખબર નહીં આ કોણ જાણે કયો કાળ આવ્યો છે, હમણાં છાતરા લઈ બાજુ કે મચ્છર છે, આવડાવડા મચ્છર થાય છે, આવડાવડા. આપણને લાગે કે આ નાનકડું પ્લેન ઉડે છે શું, તમે માપો તો પોણો ઇંચ ના અત્યારે દેખાય છે, તો 21 લાખ વર્ષ પેલા એના સ્કેલ પ્રમાણે ફૂટ ફૂટ ના મચ્છર હોય તો અમે વીટી રહી જાય સ્વાભાવિક, શું તમે માથાકૂટ કરો છો. તો આ તો 225 વર્ષ પેલાના નાળિયેર ની વાત છે. એટલે એવા આઠ આઠ નાળિયેરા મૂકે, અને ખાલી રાયદણજી એક ઇંચ આમ કરે ચટક દઈને મારે ઝડકી આઠે નાળિયેર નો ભૂકો. અને કોઈ બળદ હોય એને નાથવા ના હોય કે એના શિંગડા ના ખોભળા ઉતારવાના હોય, રાયધણજી ને બોલાવે એટલે રાયધણજી ઉભા રે, અને જે બળદો હોય ને એના શિંગડા ઉતારવાના હોય, ખોભળા કેવું કઈ હોય, એ એક પછી એક લાઈન માં આવતા જાય. રાયધણજી ઉભા હોય એ ખાલી બળદ આમ નીકળે, એના બે હાથે શિંગડું ફેર આમ કરે, ખોભળા કાઢી નાખે, બળદ આવે લાવો બીજો આમ કરે કાઢી નાખે, આવા દે ત્રીજો ડફ કાઢી નાખે. આવા બળિયા વિચાર કરો, હવે એને ત્યાં સહજાનંદ સ્વામી આવ્યા, અને એવા પ્રેમી ભક્ત ખૂબ જમાડ્યા પ્રેમથી આદરથી, અરે લીલુડો ઢોલિયો ઢાળી દીધો, મશરૂના ગાદલા ઓશિકાન મલિયા મૂકી દીધા, મહારાજ પોઢ્યા છે, પંથ કરીને આવ્યા હોય એવું હોય, આતિથ્ય સત્કાર કરવો પડે, રાયધનજી બાજુમાં બેઠા છે, પણ વિચાર કરે છે કે પ્રભુની પગ ચંપી તો કરવી જોઈએ, પણ રાત પડી ગઈ છે, કોને બોલાવું, અને હું દાબીશ તો દુઃખ છે. અને વાત એ સાચી, બહુ બળિયા હોય ને એને આપણે કઈ પગ દાબો તો ઉલટાનું દાબી એનું દુખે, એનો લાકડા જો શીઘ્રો પાઇપ પકડતો હોય એમ પકડે તો આપણે માડી રે બાપા, ઓહો લાવજો ભાઈ ટ્યુબ લાવજો, આવા એમને દુખતું તું એ સારું હતું, અને ઘણા ને આવડતું ન હોય તોય દુખવી દે, આપણે આમ નખ ભરાવે આમ નખ ભરાવે, એટલે કોઈ દી કઈ પગ ચંપી કરી હોય માવતર ની તો ને ખાલી ગળું જ દબાવ્યા હોય, પગ દબાવ્યું હોય તો આવડે ને. એટલે રાયધણજી વિચાર કરે છે કે મારે પગ ચંપી કેમ કરવી શ્રી પ્રભુ ની, અને હવે ત્યાં મહારાજ અંતર્યામી છે. રાયધણજી હા થોડો થાક છે, પગ દબાવશો? અરે મહારાજ મનસુબો તો કરું છું પણ પ્રભુ અજમાવા જેવું નથી. કેમ? આપનું કોમળ ફૂલ જેવું શરીર, એમાં બ્રાહ્મણ નું શરીર મહારાજ, અને આપ તો કેટલું મુલાયમ શરીર, માથે જળબિંદુ પડે તો આમ પાણી લસરીને પડી જાય, આટલું કોમળ શરીર મહારાજ. અને મહારાજના વાળ હતા ને રેશમની પીછી જેવા, હો એટલે મહારાજ આટલું બધું આપનું મુલાયમ શરીર. મહારાજ કે ના ના તમે તમારે ડરોમાં દબાવો ને, થાક લાગે છે તો થાક ઉતરી જાય તો સારું, ભલે મહારાજ. એટલે આમ ધીમે ધીમે દબાવે માસૂમ રીતે, એ તો હાથ મૂકે તો એ બધાને બસ થઈ જાય ને. તો મહારાજ કે શું આમ આમ ફલ 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 કરો, જરા વજન દો. અરે અરે વજન દીધો થોડો. મહારાજ કે હો મને તેમ કે રાયધનજી બળિયા બહુ છે મહારાજ, અને બહુ તમારી વાતો સાંભળી હતી, પણ કીડી હાલતી હોય તોય ખબર પડે, આમાં તમે દાબો છો તો ખબર જ નથી પડતી. એટલે રાયધનજી ને એમ થયું કે હવે હું કસકસાઈને દબાવું, તો જેમ કસકસાઈને દબાવે કઈ અસર ન થાય. વિચાર કરો, રાયધણી એમ થાય કે ગાડકા ભાંગી જશે, અને ખરેખર આપણા તો ભાંગી જ જાય, અને કઈ થતું નથી. પછી મહારાજ ઉભા થઈ ગયા, રાયધણજી તમારું કામ નથી, તમે અમારો થાક ઉતારા. રાયધણજી ને કેવું લાગે, કયો છે એ લાગે કેવું, તમે કયો? મહારાજ શું કયો છો? હું મને એમ થયું કે હું તમારો થાક ઉતારી નથી શકતો. મારા મારે સાચી વાત, બહુ તમારા વખાણ સાંભળ્યા, પણ તમે છે ને આ મારી એક આંગળી છે ને એનો થાક ઉતારી દો ને તો એ બસ છે. તર્જની આંગળી મહારાજે લાંબી કરી, લ્યો રાયધણજી આને દબાવી દો ને. રાયધણજી એમ થયું કે હવે તો મારે થોડુંક દેખાડી દેવું, એ દેખાડી દેવું થાય એ ભગવાનને સહન થાય. એટલે આમ અંગૂઠો હતો ને, અંગૂઠો જેમ હોપારી ભરાતા ને, એવી રીતે આમ લઈને આ આંગળી પર આમ કર્યું અને સેજ દબાવ્યું, તે એવી તમર ચડી ગઈ ને, હાયકારો નીકળી ગયો. આપણે કેમ મર્મસ્થાનમાં વાગી જાય, પછી આપણને તમર ચડી જાય, એમ આમ આમ દબાવ્યું તો તમર ચડી ગઈ. રાયધણજી ઉભા થઈ ગયા, આમાં કઈ આપણો ગજ વાગતો નથી. પછી મહારાજ ને હજી એમ થયો કે આને હજી ની સમજણ પડે, એટલે એ બળવાન ભૂજાવો. મહારાજ કહ્યું રાયધણજી પકડો હાથ, અને તમે એમ હોય ને તો હું છોડાવી દઉં તમારો હાથ. રાયધણજી કે મહારાજ એમ આ પકડો, પકડો હાથ. જેવો રાયજન મજબૂતી બે હાથે પકડે, મારે જાય આમ કરે ડપ દે નીકળી જાય. રાયજનજી કે મારા બળવાન તો જબરા છે. પછી એના અહંકાર ને ઉતારવા માટે, સાવ અહંકાર ને શૂન્ય કરવા, મહારાજ રાયજન કે રાયજન આમ પકડી બગલમાં એનું માથું લઈ સેજ આમ દબાવી મૂકી દીધા. બેભાન જીવ તાળવે ચડી ગયો, કોમ આમ જતા રહ્યા. બેભાન બેસું ખાલી આમ લઈને મસ્તક બગલમાં, શ્રીજી મહારાજે પોતાની બગલમાં લઈને સેજ આમ દબાવ્યું. આવો બળિયો માણસ બગલમાં સેજ દબાવીને મૂકી દે, બળવાન ભૂજાવો નિષ્કુળાનંદ સ્વામી કે મૂકી દે. બેભાન થઈને પડી ગયા, એમની માં ભફાકો સાંભળીને આવ્યા, ત્યાં જોયું ત્યાં તેમના દીકરા બેભાન પડ્યા. અરે મહારાજ આ શું થયું? કઈ નથી થયું માં, એ તો આરામ કરે. અરે આ મારો દીકરો આમ આરામ કરે મારા વાલા. મહારાજે ચપટી વગાડી બેઠા ત્યાં પણ પગ પકડી લીધા. મહારાજ મારે આપનામાં મનુષ્ય ભાવ હતો, ભલે ભગવાન તો માનતો હતો પણ મનુષ્ય ભાવ હતો. પ્રભુ મને થઈ ગયું કે ભગવાન શ્રી કૃષ્ણ એ કુલ્યાપીઢ હાથીને અને મુષ્ટિકાદી જે બધા મલ્લો હતા એના પ્રાણ કેમ હર્યા એ મને ખબર પડી ગઈ. એવી બળવાન ભૂજાઓ ભક્તાના ભાઈને હરનારી. અને પછી મહારાજના કંઠ વચ્ચે સુંદર મજાનું તિલ, સુંદર મજા તિલનું ફૂલ તલ વાવે ને એમાં ફૂલ આવે સુંદર, એવી સરસ મજાની નાસિકા, સરસ મજાના ઓઠ, રતુમડા પાકા ઘીસો ગીલોડા જેને કે છે ને આપણે શું કે ટીંડોરા, એ પરવળ હોય ને પાકા પરવળ જોજો, લાલ સરસ મજા એવા સરસ મહારાજ લાલ હોઠ, સરસ મજાની કમાન ખેંચી હોય, કામદેવની નાની નાની નાગણીઓ મૂકી દીધી હોય એવી સરસ મજા, વાળની શ્યામ ભ્રકુટી, વિશાળ નેત્રો ભરાવદા, અને એમાં લાલ લાલ ટસરીઓ, કરુણા પૂર્ણ નેત્રો, અનેકના એ વખતે પણ પાપ તાપ સંતાપ હર્યા દ્રષ્ટિ માત્રથી, અને આજે પણ એ મૂર્તિમાં બિરાજમાન બેઠા બેઠા પ્રભુ આવા ભક્તોના એ કરુણાપૂર્ણ નેત્રોથી આપણે કીધું છે ને, કરુણામય ચાલોચનમ શરણાયાત જનાર્તિ મોચનમ, પતિતો ધરણાય તત્પરમ સહજાનંદ
ગુરુમ ભજે
શું એ નેત્રો ઉપર તો સપ્તાહો ની સપ્તાહો કરીએ તો કઈ પાર આવે ભાઈ, એવા કરુણા પર દરેક માણસ ની શોભા નેત્રો થી જ છે, પંખી ની શોભા આંખ થી છે, માણસ ની શોભા પંખી ની શોભા પાંખ થી છે અને માણસ ની શોભા આંખ થી છે. સરસ મજાનું ગોરું ગુલાબી મુખ હોય, ઋતુમળો ચહેરો હોય, નળિયા આમ નમણું બધું નાસિકા વગેરે હોય, પણ એક આંખ હોય એમાં ફેરફાર થઈ જાય, વાત પૂરી થઈ જાય ભાઈ. બધી વસ્તુ કરુણાપૂર્ણ નેત્રો છે સહજાનંદ સ્વામીના, વિશાળ વાલ છે, એમાં સરસ ઉભી તિલક જેવી બે રેખાઓ પડે છે, ત્રણ આડી રેખાઓ પડે છે, ગોળ સરસ મજાનું મસ્તક છે, ગોળ નાના નાના રોમ બિરાજે છે, માસૂમ રોમાવલી છે. એ સુંદર મજાની શેષ નારાયણ નાનું સ્વરૂપ ધારણ કરીને પાછળ સુઈ ગયા હોય એવી સરસ મજાની મહારાજની શિખા રહેતી, અને આ મહારાજના બે કર્ણ એટલે કાન સરસ મજાના નાના નાના ગોળ જલેબીના ઘૂંચળા જેવા, અને ડાબા કાનમાં નાનકડો એક તિલ હતો. વંથળીમાં કલ્યાણભાઈ હતા, સત્સંગ કરાવવો એવું તાન, એની વાત આપણે વિસ્તારથી ક્યારેક કરીએ છીએ, નહીં પૈસા પછી ભવિષ્યમાં કે આવવાની છે તો આવશે, પણ ટૂંકમાં વાત એને એટલું બધું તાન કથા વાર્તા કરવાનું કે પોતાને ત્યાં મજૂર રાખે, હાથી રાખે, એને વાતો કરે અને સાધુ કરી જુનાગઢ મોકલી દી. એવી રીતે એને 40 જણા સાધુ કર્યા, લઈ આવ્યા મજૂરી કરવા પોતાના ખેતરમાં, અને ભગવાનની વાતો કરે, ભગવાન ભજવામાં માલ છે, બાકી બીજે ક્યાંય માલ નથી, ઓલા એવો વૈરાગ ચડાવી દે જુનાગઢ જઈને મૂકી આવે અને ત્યાં સાધુ કરીને પોતે વહી આવે, અને એ કઈ પછી આલિયા માલિયા જેવા નહીં, નારાયણદાસ સ્વામી જેવા સમર્થ, નારાયણદાસજી સ્વામી જેવા સમર્થ સંતો, એ કલ્યાણભાઈ વંથલી વાળાના કરેલા બધા સાધુ એવા એવા બધા વૈરાગ પ્રેરી દે એવા કલ્યાણભાઈ હતા. એ કલ્યાણભાઈ સત્સંગની વાતો વાતો કરે ગામમાં પણ, પોતાને ત્યાંથી ખેતરમાં કોઈ આમ બાજુમાં નીકળે અને કોઈને ત્યાં બીજે ખેતરે ખેતી વગરના લોકો ગાયો કે પશુઓ કે બકરી જે કઈ રાખતા એના માટે ઘાસચારો લેવા જાય તો કલ્યાણભાઈ રાહ જોઈને બેઠા, એ ભાઈ ક્યાં જાવ છો? તો કે અમે છે ને ખેતર એમાં જરા ઘાસચારો વાઢવા જાય છે, ઘરે પશુ છે, એક બે બકરીઓ છે, અહીં આવો અહીં આવો. એનો પોતાનો ગાયો ભેંસો માટે રાખેલો ચારો હોય ને એ એને આપે, પણ કે જો હું તમને ચારો આપું છું, તમારો સમય બચે છે, એટલી વાર મારી વાતો સાંભળો અને વાતો કરો ને કેવું તાન, સત્સંગ કરાવો ને કેવું તાન બોલો, અને આપણે એટલું ન કહી ભાઈ સત્સંગ છે તો આવજો. ઓલો ગાંઠનું ઘાસ આપે, ગાંઠનો સમય આપે અને પેલા વાતો કરે અને સત્સંગી કરે. પણ ગામમાં એક લક્ષ્મીદાસ કરીને આગેવાન માણસ, એ સત્સંગના વિરોધી, અને પરો આ કલ્યાણભાઈ સત્સંગ કરાવે ને એનો તેને ભારે દ્વેષ, એટલે એનાથી હાથ ગાઉ છેટા રહીએ. અને સ્વામિનારાયણ સત્સંગની વાત આવે અને લક્ષ્મીદાસ મુખી ગામનો પટેલ, એટલે ગમે એમ બોલે એને છૂટ, એટલે જેમ તેમ બોલે ને આ બધું કરી રાખે. કલ્યાણભાઈને એમ થાય કે આને જો સત્સંગ કરાવીએ ને તો સારું, એ આ પર્સનાલિટી ડેવલપમેન્ટ આને કહેવાય, સેલ્ફ કોન્ફિડન્સ, કે આને મારે કરવો એટલે કરવો જ, મૂંડવો એટલે મૂંડવો, પોઝિટિવ થિંકિંગ. હા તમે એ અર્ધ ચેતન મનમાં તમે નાખી દો, પ્રોગ્રામિંગ કરી દો, પછી એને સૂચન આપી દો એટલે પછી ગ્રાસ્પ કરી લે, પછી એનો સૂચન આપે, સ્વયં સૂચન ઓટો સજેશન ના બધું કરી રાખે. આપણે એને કરવા પછી હા, અને પછી એમ ઈક્યુ જોઈને, આઈક્યુ જોઈને, આરક્યુ જોઈને, એટલે રિલેશન ક્વોશન, સંબંધોની જાળવણી, એનો બધો ક્વોશન જોઈને, છેલ્લે પાછું એસક્યુ જોઈએ એટલે સ્પિરિચ્યુઅલ ક્વોશન જોઈએ, આ બધા કેટલા જાત જાતના જાતના જાતે બધું છે, પણ એ બધું સત્સંગમાં હોય છે. એટલે કલ્યાણભાઈ એમ કે મારે આ લક્ષ્મીદાસને સત્સંગ કરાવવો છે, પણ પડખે જ ન આવે. પણ એક વાર એને બીજા ત્રીજા દ્વારા જરા કેવડાવ્યું, એની પાસે પોતાનું ખેતર હતું ને, એ લક્ષ્મીદાસભાઈ ને કેવડાવ્યું કે ભાઈ કલ્યાણભાઈ છે ને ખેતર આપી દેવું છે, પણ વિચારે છે કે તમારે ભળતી ભેણી છે એટલે સાવ સસ્તામાં તમને આપવું છે, ખેતર કોણ છોડે? એટલે લક્ષ્મીદાસ ને થોડી વાત કરી લઈએ. અને કલ્યાણભાઈ ને વેળા હતી, કલ્યાણભાઈ શું કયો છો તમે વેચો? હા, મેં નક્કી કર્યું છે બીજાને મોંઘા ભાવે મારું ખેતર લેવા તૈયાર છે, પણ તમે ગામના મુખી આગેવાન સજ્જન, આમ સજ્જન તો સજ્જનતાથી વર્તા જ નહોતા, પણ વખાણ કરવું પડે ને, એને પોઝિટિવ થિંકિંગ કહેવાય. એટલે આપણું બેલેન્સ વધે ને, એટલે એને કહેવો. એટલે ભાઈ અમે તમને આપીએ તો વધારે સારું પડે, તમે આગેવાન કહેવા ભલા માણસ છો, એટલે તમે રાખો. શું ભાવ? અરે તમારે જે દેવું હોય ન દેવું તો કાંઈ નહીં, પણ તમને દીધું, અને જમીન તો સોનાનો ટુકડો કોણ મૂકે, એટલે કલ્યાણભાઈ એને જમીન આપી, એટલે છે જે લઈ લીધી. પણ ભાવ થયો કે મળો, હું આટલો દ્વેષ કરું તો એ દ્વેષ કરતો નથી, સોરી કહેવાનું શું વાંધો? એટલે આ પછી એને સોરી કીધું, આમણે સોરી કીધું, પછી મળતા ત્યાં એમાં પછી તોય હજી આઘારિયા કે આ મળો મને સત્સંગ પાઈ દેશે. એટલે કલ્યાણભાઈ બીજો પાછો નાખ્યો કે મારા ખેતરમાં મેં શેરડી વાવી છે પણ હવે એને થોડું ઉછેરવીને કામ કરું ને એમાં બધું મારે થોડી માથાકૂટ થાય, એટલે આપણે ભાગ રાખીએ, જમીન મારી, મહેનત મારી, પણ થોડું ઘણું તમારે પોષણ પડે એમ હેલ્પ કરવાની, બાકી જે ભાગ આવે એમાં પચા પચા ટાક તમારો પચા મારો. આવું હાવ આંકડે અને મધ માખ્યું વગરનું. એટલે તોય એને થયું કે આની વાડીમાં બધું વાવ્યું હોય તો મારે એ બાને ત્યાં જવું પડે, અને એ બાને જાઉં એટલે કલ્યાણ મને વળગે, નામ જ કલ્યાણ એ મને વળગે, એટલે મારે ના ના પણ મારે નથી, તમારે સંબંધ નથી રાખો જવા દે. તો એના ઘરના ને ખબર પડી ગઈ, કોના? લક્ષ્મીદાસ પટેલ ના. એટલે એને ગગલાવ્યા, અને ત્યાં કોઈ નું તો હાલે નહી, કેમ લાગે છે? એટલે પછી એને ગગલાવ્યા, આટલું બધું આમ તમને સામેથી કહે છે, તમને શું એનો આમ પેલું છે લેતા નથી? જરૂર તો છે, આપણે બે છોકરાઓ જુવાન થઈ ગયા છે ને, પરણા વરણા હતા, બધો ખર્ચાનો થઈ જતો હોય તો તમને શું એમાં વાંધો આવે છે? એક જ ગોળનો પાક આવી જાય તો બધો ખર્ચો નીકળી જાય, તમને એમાં શું વાંધો આવે છે? જઈને બેવામાં શું વાંધો, શું ખર્ચો દેવાનો હોય તો વાત કરતા નથી તે, જાઓ નહીં તો હું આવું ભેળ. ના 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 ના, તું અહીંયા રે, હું જઈ આવું છું. અને કલ્યાણભાઈ ને મળવા માટે લક્ષ્મીદાસભાઈ આવ્યા, બેઠા, વાતો કરી, સાથે ખેતર રાખ્યું અને વાતનું પાકું કર્યું. એ બાને આટો ફેરો મારવા આવે પણ કલ્યાણભાઈ ની પાછળ પાછળ ફરી અને ભગવાન સહજાનંદ સ્વામી ના પ્રદાપ ઐશ્વર્ય અને ભગવત્તા ની વાતો કરે, એ ગુરુ ગોવિંદાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી ની વાતો કરે, આ અદભુત સંપ્રદાય ની રીતિ નીતિ નું પરમ કલ્યાણ ની વાતો કરે. વાતો કરતા કરતા લક્ષ્મીદાસ ને થઈ ગયું કે કલ્યાણભાઈ કહે છે એ વાત ખોટી નથી, એટલે બેસી બેસી બેસીને સાંભળવા માંડ્યા. અને પછી તો એવા રસ થી વાતો સાંભળે, એમણે કીધું, કલ્યાણભાઈ તમારા પગમાં પડી ગયો બાપ, મને જુનાગઢ લઈ જાઓ અને ગુરુ ગુણાતીતાનંદ સ્વામી પાસે મને વર્તમાન ધરાવીને સત્સંગી કરો. અને લક્ષ્મીદાસભાઈ ને કલ્યાણભાઈ સત્સંગી કર્યા. આવ્યા ખેતર પાછા, પછી એને ધ્યાન શીખ, વાત કરવી છે, અને નખશીખ થી મહારાજની મૂર્તિનું જે વર્ણન છે ને એ કલ્યાણભાઈ લક્ષ્મીદાસભાઈ ને શીખવે. અને પછી લક્ષ્મીદાસ પોતાના ખેતર કે ઘેર બેઠા બેઠા ભગવાન સ્વામિનારાયણ નું ધ્યાન કરે આ મૂર્તિનું. એટલે પછી ધ્યાન કરે, એમાં એક વાર ધ્યાન કરે છે, રાતનો ગજર ભાંગ્યો છે, 12 ઉપર 1 વાગ્યાનો ટાણો છે, એમ ધ્યાન કરતા ને એકદમ અજવાળું થયું. જ્યાં સામે જુએ ત્યારે સહજાનંદ સ્વામી છગલા વાળી પાગ ચાખડીએ ચડેલા, હાથમાં છડી, સુંદર મજાના શ્વેત સુંદર વસ્ત્રો, મંદ મંદ હશે. કલ્યાણ લક્ષ્મીદાસભાઈ ચરણમાં પડીને દંડવત મીંડા કરે, અરે મહારાજ બહુ દયા કરી, આપે મને દર્શન આપ્યા. તો કે હું દર્શન એટલા માટે આપવા આવ્યો છું કે લક્ષ્મીદાસ તમે ધ્યાન તો કરો છો પણ આ ડાબા કાનમાં તિલ છે એનું ધ્યાન કેમ નથી કરતા? જુઓ જ્યાં છે ને, એમ કહીને મહારાજને પોતાનો ડાબો કાન અને ડાબા કાનમાં રહેલું તિલ બતાવ્યું, જો છે ને એનું ધ્યાન કેમ નથી કરતા? લક્ષ્મીદાસભાઈ કે મહારાજ મેં તો આપનું દર્શન કરેલું નહીં, એટલે મને તો કલ્યાણભાઈએ શીખ્યું નથી તો મને તો કેમ ખબર પડે? તો કે તમે કલ્યાણભાઈને કહેજો કે તમે આ કેમ ભૂલી ગયા છો. આટલું કહીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. એટલે કોણ કે છે કે આપણે ભજન કરીએ, ધ્યાન કરીએ, કીર્તન કરીએ, સેવા કરીએ, સદભાવ રાખીએ, એ ભગવાન નોટિસ નથી કરતા, ધ્યાન નથી રાખતા. ત્યાં આપણે એનું ધ્યાન કરીએ અને એ આપણું ધ્યાન રાખે, એટલે ભગવાનની મૂર્તિ એનું નક્ષિક છે, એ ધ્યાન કરવા જેવી છે, આનંદનું મૂળ છે, સુખકંદ છે. સહજાનંદ સ્વામીનું નામ જ સહજાનંદ છે, સહજ સહજમાં આનંદ આપે એવી આ મૂર્તિ, કલ્યાણકારી ને આનંદમય મૂર્તિ. નિષ્કુળાનંદ સ્વામીએ એ આ પહેલું ચેપ્ટર જે લખ્યું છે નાથ નિરીખ્યા છે, એમાં લગભગ આખી મૂર્તિનું આપણને જેટલું કહેવાય એવી રીતે લઈને આપણે વર્ણન કર્યું છે. પણ એ મૂર્તિનું હવે આપણે જેટલું ચિંતન કરીએ, ભજન કરીએ એટલું કામનું, નહીતર સંપદો નૈવ સંપદ, વિપદો નૈવ વિપદ, વિપદ વિસ્મરણમ વિષ્ણુ, સંપદ નારાયણ સ્મૃતિ. એટલું જ યાદ રાખવાનું છે, ભગવાન ભૂલ્યા એટલી જ આપણી બધી વિપત્તિ છે, અને જેટલા ભગવાન સંભાળ્યા એ જ ખરી મૂડી, એ જ આપણી સંપત્તિ, અને એ જ આપણું સાચામાં સાચું સુખ. ભગવાન સ્વામિનારાયણ શ્રીહરિ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ, જે કઈ સાંભળ્યું છે એ પ્રમાણે આપણને સૌને થોડું ધ્યાન ભજન સ્મરણ કરવાનું એ બળ આપે, અને એની મૂર્તિમાં આપણને અપાર હેત થાય એવી કરુણા વરસાવે એવી પ્રાર્થના સાથે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. સહજાનંદ સ્વામી નારાયણ.